దర్శనం మందహాసరుచిరానంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే సూయతాం దేవదేవేశ స్వామినారాయణ ప్రభో త్వదీయనావధానేన కథయిష్యే శుభాః కథాః భవ సంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం రతదాన తప క్రియాఫలం సహజానంద గురుం భజే సదా సహజానంద గురుం భజే సదా ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమః శ్రీ సహజానంద స్వామినే నమో నమః శ్రీ ఘనశ్యామాయ నమో నమః శ్రీ నీలకంఠ సర్జుదాసాయ నమో
బోలో శ్రీ స్వామినారాయణ భగవాన్ శ్రీ హరే కృష్ణ మహారాజ శ్రీ రాధా కృష్ణ దేవని జయ శ్రీ గోపీనాథజీ మహారాజ జయ శ్రీ లక్ష్మీనారాయణ దేవని జయ శ్రీ నరనారాయణ దేవని
વાલા ભક્તો, કથામાં આજે હૃદય પ્રકાશ ગ્રંથમાં 12મા પ્રસંગમાં આપણે પ્રવેશવાનું છે. થોડું અગાઉથી કહી દઉં કે 12 અને 13 એ બે પ્રસંગ થોડા ગહન ને કઠિન છે, એટલે થોડી સાવધાનીથી એને સાંભળી મનન કરી હૃદયમાં પચાવજો, ઠરાવજો. પૂજ્યપાદ સદગુરુ મહારાજના લાડીલા નિષ્કુળાન સ્વામીએ મારા અને તમારા ઉદ્ધાર માટે આ બધું સાહિત્ય જ્યારે સર્જ્યું, આપણને બક્ષ્યું, તો એ આપણા કલ્યાણ માટે થાય, આપણે એનો ઉપયોગ કરીએ, ભગવાનને પામીએ. તો સાવધાનીથી સ્વામીનું હાર્દ સમજો, બહુ ગહન લિખ દિયા હૈ. મારું માનવું એવું છે કે કદાચ એ વાત તમારા ખ્યાલ બારી પણ હશે કે જે વાત સ્વામીએ આ પ્રસંગમાં લખી છે. કોઈ શાસ્ત્રના અભ્યાસી હોય એને ખબર હોય, એક સૂક્ષ્મ વાત આજ કથામાં આવશે. શિષ્ય કહે જે જે કહ્યું તે સર્વે સુણ્યું સુખ ધામ, પણ અંતર ઘાટ સમ્યા વિના કેમ મનાય પૂરણ કામ. શિષ્ય હાથ જોડ્યા, હે સ્વામી ગુરુદેવ, તમારી વાત બધી સાંભળી, 11 પ્રસંગ સાંભળ્યા, પરંતુ મારા હૃદયમાં એમ થાય છે કે જ્યાં સુધી અંતરમાં ઘાટ ઉપજા કરે છે, સંકલ્પ વિકલ્પ ચાલ્યા જ કરે છે, ત્યાં સુધી પૂર્ણ કામ કેમ બનાય? પરમાત્મા સિવાયના કોઈ પણ સંકલ્પને માયા કહેવાય છે. તો જ્યાં સુધી માયા જીવાત્મામાં પડી છે, તે સંકલ્પ રૂપે ઉપજે છે, દેખાય છે. તો એ કારણ શરીર જ્યાં સુધી બચ્યું છે, ત્યાં સુધી પૂર્ણ કામ કેમ મનાય? પૂર્ણ કામ વિના આત્યંતિક મોક્ષ શક્ય નથી. કોઈ પણ પ્રકારની કિંચિત માત્ર પણ જો કામના રહી ગઈ તો સંસ્કૃતિમાં જન્મ મરણ થાય, યા તો ઈશ્વર બનીને ઉત્પત્તિયાદિકમાં જોડાઈ જાય છે, પણ મહારાજની મૂર્તિનું સુખ લેવા અક્ષરધામમાં રહેવાતું નથી. એટલે પૂર્ણ કામ થયા વિના હે ગુરુ કેવી રીતે મોક્ષ થાય? અને અંતરના ઘાટ સમ્યા વિના કેવી રીતે પૂર્ણ કામ થવાય? ખ્યાલ આવે છે? મેને પહેલે સુના દિયા, આજ કી કથા ગહન હૈ. હે જે ભજન સ્મરણ ધ્યાનમાં એ આવે આડાઉર, તેણે કરીને તનમાં જાખ કરહે જરૂર. માનસીમાં બેઠા હોય, ભગવાન ન સાંભળે ને બીજું સાંભળે, ધ્યાનમાં બેઠા હોય ને મહારાજના સંકલ્પ ન થાય ને કંઈક બીજા સંકલ્પ થઈ જાય, માળા લઈને બેઠા સ્મરણ કરીએ છીએ, જાપ જપતે હૈ હમ, લેકિન મન કુછ ઇતર કો યાદ કરતે હૈ. ક્યા કારણ ઉસકા? વો સબ ચીજે હમારે આત્મા મેં કારણ શરીર સ્વરૂપે સ્થિત હૈ, ઇસલિયે વો ધ્યાન સ્મરણ ભજન મેં ઉપસ્થિત હૈ, નિકલ આતી હૈ, દિખાઈ દેતી હૈ, ઉસી કા નામ હી માયા હૈ. ક્યુંકે ભગવાન સ્વામી નારાયણને પ્રથમ વચનામૃત મેં હી વો બાત સ્પષ્ટ કર દી કે ધ્યાન ભજન મેં પરમાત્મા કે અલાવા જો કુછ દિખાઈ દેતા હૈ, સંકલ્પ હો જાતા હૈ, ઇસી કા નામ હી માયા હૈ. સમજ લીજીએ, થોલ રૂપ સે હમ સમજતે હૈ કે સ્ત્રીયા માયા હૈ, ધન માયા હૈ, ધામ ગાડી બંગલા વો સબ માયા હૈ, લેકિન સૂક્ષ્મ રૂપ સે યે સમજ લેના ચાહીએ કે એક ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સિવાય ઓર સબ માયા હૈ. ધ્યાન મેં બેઠે હૈ હમ, ભગવાન કા સ્વરૂપ હમેં નહીં દિખાઈ દેતા, પરમાત્મા કી એક મૂર્તિ કે અલાવા ઓર કોઈ ભી ચીજ હમેં સંકલ્પ સે દિખાઈ દે, સંકલ્પ ઇસકા હો જાય, ઇસી કા નામ હી માયા હૈ. જિસમે ભગવાન કા સંબંધ ન હો તો ઉસે માયા સમજના ચાહીએ. તો ભગવાનના ભક્તો પોતાના હૃદયને તપાસે કે હૃદયમાં મહારાજ કેટલા આવ્યા. કહી દિનો સે હમ સત્સંગ કર રહે હૈ, સત્સંગ કરને કા હેતુ હમારા યહી હૈ कि हम में भगवान का वास हो जाए और माया का वास जो हो चुका है वो निकल जाए, और क्या हेतु है? तो तपास करिए कि भगवान अपना हृदय में कितलाक वशा। भगवान स्वामीनारायणे प्रथमना सत्यविशमा वचनावर्तमा एवं कह्यु के बधाई ने भगवान भजवानी इच्छा छे, पण समझणीमां फेर रहेशे। अमे कहीए एम जो समझे तो भगवान सर्व प्रकारे एनामां निवास करीने रहे छे। पछी तो एना पगमां चालनारा भगवान, आँखमां जोनारा भगवान, हाथमां काम करनारा भगवान, एटलुं नहीं परंतु તે સંત એટલો મહાન બને છે કે સારા એ બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રના પગમને ચાલવાની શક્તિનું પોષણ આપે છે। સારા એ બ્રહ્માંડના તમામ જીવોને આંખમાં જોવાની શક્તિનું પોષણ કરે છે। એ સંત તો સારા એ જગતના આધાર રૂપ છે એમ ભગવાન સ્વામિનારાયણે એની સરાહના કરી। શા કારણથી? પરમાત્માનો એના સંપૂર્ણ અંગો અંગમાં વાસ થઈ ચૂક્યો એટલે ભગવાન શ્રી હરિ આપણા હૃદયમાં આવ્યા કે ના આવ્યા, કેટલોક વાસ થયો? પ્રથમના પાંચમા વચનાવ્રતમાં મહારાજ કહે છે કે ભગવાનનો ભક્ત આગ્રહ કરીને ધ્યાન ધર્યા કરે, ધ્યાન ધરતા મૂર્તિ ન દેખાય પણ ધર્યા કરો, એમ ધ્યાન કરતો જો રહે તો એના ઉપર ભગવાનની કૃપા થાય છે અને ભગવાન એને વશ થઈ જાય છે, એટલે કે ભગવાન એના હૃદયમાં વાસ કરે છે। હૃદયમાં વાસ એટલે કે ભગવાન એના હૃદયમાં હર હંમેશ 24 કલાક દર્શન આપે છે। તો તપાસી લેવું જોઈએ મારે અને તમારે કે હવે મંજિલ મળતામાં રસ્તો કેટલો। હમે જાના હે ઈશ્વર તક, કિતના રસ્તા હમારા કટ ગયા ઓર કિતના બાકી રહા હૈ ઉસે તપાસતે રહીએ। યાર યદિ અધિક રસ્તા બાકી હો તો સ્પીડ કીજીએ, નહીં તો આયુષ્ય પૂરી હો જાયેગી મહારાજ, બાદ મેં તુમ્હારા કામ અધૂરા હોને સે જન્મ મરણ શરૂ રહે જાયેગા। ક્યુંકે પ્રતિ જન્મ મેં હમે કુછ ભી નહીં ઇતના સોચા કે હમારા કામ પૂરા હુઆ ન હોગા, કિતના બાકી રહે જાયેગા, ઇસલિયે પ્રતિ જન્મ મેં હમારા કામ કુછ ને કુછ બાકી રહા થા, ઇસલિયે અભી તક હમે જન્મ મરણ હી શરૂ હૈ। વાલા ભક્તો ધ્યાન દો, કેટલે પહોંચ્યા છીએ? આધ્યાત્મિક સાધના અમારી કેટલે પહોંચી? તમે મકાન કર્યા, બૈરા કર્યા, છોકરા કર્યા, કઈક મૂડી કરી, સંસારમાં કઈક તમે આબરૂ કમાણા, પાંચ માણામાં મનાણા, નાચ જાત તમને જરા ગણે, કઈક ભણ્યા ગણ્યા, પણ તમને અમે એ પૂછીએ છીએ કે આધ્યાત્મિક માર્ગ તમારો કેટલો ક્લિયર થયો? અને અમારે સાધુમાં અમે ત્યાગી થયા, વેશ કર્યો સંતનો, કંઈક ગુરુ થયા, સદગુરુ થયા, શિષ્યો થયા, મંત થયા, ભંડારી થયા, શાસ્ત્રી થયા, પુરાણી થયા, થોડા વાહે ચેલા થયા, 5-5 હો 2000 2000 5 લાખ 25 લાખ માણાનું વાહે કદાચ ટોળું થયું, ઇસે ક્યા મતલબ હૈ? ભગવાન હૃદયમાં કેટલોક વાસ કરીને રહ્યા છે ઉસે દેખીએ। હવે પરમાત્માને અને તમારે કેટલું છેટું રહ્યું એને તપાસતા રહો। જો ભગવાનનું મિલન નહીં થાય તો આ બધી વાતથી કોઈ અર્થ આત્માનો સર્વાનો નથી, અને જે દુનિયામાં એ મહાત્મ્ય કમાણો, કીર્તિ કમાણો, પ્રસિદ્ધિને પામ્યો એ દુનિયા મૂળમાંથી નાશ થઈ જવાની છે ત્યારે એની એ કીર્તિ આબરૂ કોને આધારે રહેશે? માટે એવી નાશવંત આબરૂ મેળવતા પહેલા વિચારવું કે આ મેળવી રહ્યો છું તે ખરેખર નાશવંત છે। મારી પ્રસિદ્ધિ હું અત્યારે પૂરજોશથી કરી રહ્યો છું, લોક મને દિન પ્રતિદિન અધિક અધિક માનતા જાય, ચાહતા જાય, પરંતુ એ બધો જ નાશવંત છે. મહારાજની મૂર્તિ અને મહારાજના દિવ્ય મુક્તો, શ્રીહરિનું ધામ, બસ આટલું જ દિવ્ય સત્ય જેમાં કાળનો પ્રવેશ નથી. એ ના મળે ત્યાં સુધી જંપીને બેસવું કે સંતોષ માની લેવો એ ડાયા માણસને શોભતું નથી, એ મૂર્ખાઓનો ધંધો છે. અને એ વસ્તુને મેળવવા માટેના પ્રયાસો સિવાય કોઈ પ્રયાસો જો થઈ જાય તો એને પ્રમાદ કહેવામાં આવે છે. એ ભાઈ કરવાનું છે બીજું અને કરે છે બીજું. અને એવું તો અનંત જન્મમાં કર્યું છે એટલે તો પૂરું નથી થયું, પણ ઘણાની તો સમજણે જ એવી છે. અમે કરીએ છીએ ને આ એ જ સાચું, કેમ કે એને મહારાજની મૂર્તિને મેળવવી એવી હૃદયમાં તાલાવેલી ઉત્કંઠા ઉત્સાહ છે જ નહીં. હા, એને તો એમ છે કે આ જગત આપણને માને, ઇસ દુનિયા મેં આકર કુછ ને કુછ લોગ કરતે જાતે હૈ, મેં ભી કુછ કરકે મરુંગા. એટલે શું ખબર છે, બે ચાર તકતી ચોડે એવું. પાછળના લોકો વાતો કરે કે આ ફલાણા ભાઈ કર્યું. આને કહેવાય અહમ કરતાપણાનો રાગ. જહાં હમે ખુદ કો ખો જાને કા હૈ, હરિ કી મૂર્તિ મેં હમે ડૂબ જાના હૈ, તો પછી આ મેં કર્યું ને એણે કર્યું એ વાત પછી ભૂલી જવી જરૂરી છે. પણ એટલા વિચારો ઊંચા હોય ક્યાંથી? માયામાં મુજાઈ ગયેલો ફસાઈ ગયેલો જીવ માયા પર દ્રષ્ટિ કે વિચાર કદી કરી શકતો નથી. ભગવાન સ્વામિનારાયણ કારિયાણીના સાતમા વચનામૃતમાં આત્યંતિક કલ્યાણની વાત કરે છે. કે આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તેને શું લક્ષણ છે, મહારાજે સ્પષ્ટતા કરી. ભગવાન કહે છે દુનિયાનો નાશ થઈ જાય, આત્યંતિક પ્રલય થઈ જાય, તે દિવસે જે મૂર્તિ સદા રહે છે તે જ મૂર્તિ આ શ્રીજી મહારાજ છે એમ પ્રત્યક્ષ ભગવાનને દ્રઢપણે માને, એ હજળ જે નિષ્ઠા એનું નામ આત્યંતિક કલ્યાણ. નિષ્ઠાનું નામ આત્યંતિક કલ્યાણ. એવી આત્યંતિક નિષ્ઠા કલ્યાણને જે પામ્યો હોય અને એ કલ્યાણને પામ્યા પછી સિદ્ધશા આવે છે, એ સિદ્ધશાનું લક્ષણ ભગવાન શ્રીહરિ કહે છે એવું છે કે આત્યંતિક પ્રલય થયા પછી જે મૂર્તિ બચે છે એક કે જેનો નાશ નથી, એવી સિદ્ધઘન તેજમાં બિરાજમાન એક આકૃતિ છે, સાકાર સ્વરૂપ છે, એ ભગવાન શ્રીહરિને સ્થાવર જંગમમાં જ્યાં જ્યાં નજર કરે ત્યાં દેખે, અને એ મૂર્તિ સિવાય બીજું અણુ માત્ર પણ કશું જ ભાસે નહીં, આનું નામ સિદ્ધ દશા. પણ જેને કાંઈક કરવાનો રાગ છે એને આ સ્થિતિ કોઈ દી ન આવે. માટે ભગવાનના ભક્ત ભગવાન સિવાય કંઈ ન જોઈએ એ વાતને ખૂબ લઢતા જાય, દઢતા કરતા જાય, તો ભગવાન એનામાં વાસ કરશે. પરિણામ એ આવીને ઊભું રહેશે કે ભગવાન સિવાય એને પછી કાંઈ નહીં દેખાય. કાંઈ ન દેખાય પછી કરવાનું શું હોય? ભગવાનમાં કંઈ કરવાનું છે નહીં. માયા દેખાય પછી એના વિશે કઈ કરી શકાય છે, માયા વિકારવાન હોય હેરવી ફેરવી વિકારિત કરી શકાય છે, પરમાત્મા નિર્વિકારી છે તેમાં કશો ફેરફાર કે કશું જ કરવાનું હોઈ શકે નહીં, એવો ને એવો આત્મા પણ નિર્વિકાર હોય એમાં કશું જ કરવાનું હોતું જ નથી, જે કઈ કરવાનું કોઈ નહીં પણ મન થાય તો એને માયાને જ પકડવી પડે, કારણ કે માયામાં જ કઈક કરી શકાય છે. પરમાત્માના ધામમાં રહેલા મુક્તો બધાય અકર્તા પણ રહ્યા થકા શ્રીજી મહારાજને ધારી રહ્યા છે, મહારાજની મૂર્તિને જોઈ રહ્યા છે, બીજું કશું જ એને મન નથી. એ એવા શ્રીજી મહારાજને સંપૂર્ણપણે જાણે છે, તેણે કરીને તે સાધરી મને પામ્યા થકા, જેવું હરિને સુખ એવું જ સુખ પોતે માણી રહ્યા છે. માટે જ્યાં સુધી આત્માની સાથે કારણ શરીરનો એક કણ એક રંજ પણ જો બચ્યો તો એમાંથી સંકલ્પ ઉભા થશે માયાના. એટલે શિષ્ય એમ કે છે, ગુરુ અંતરઘાટ સમ્યા વિના કેમ મનાય પૂરણ કામ. માટે ભગવાનના ભક્ત ધ્યાન દો, સ્વામી અદ્ભુત કથા લખે છે. આ કથાને ઊંડાણથી સમજજો. ફરીવાર થોડી સ્પષ્ટતા થાય એના માટે કહું છું. જીવ અનાદિકાળથી કારણરૂપ અજ્ઞાન એટલે કે માયા તેને યુક્ત છે. તે જીવ સંસ્કૃતિમાં જન્મ મરણમાં અનેક તરહના દુઃખો અને સુખો માયામય ભોગવતો થકો પરિભ્રમણ કરે છે. તે જીવ કદી મનુષ્ય જન્મ પામે, ભગવાનના યોગમાં આવે, ભગવાનના સંતના ભક્તના યોગમાં આવે, તેણે કરીને ભગવાનની વાત સાંભળીને એને ભગવાનમાં સંતમાં હેત થાય તો તે ભગવાનનું કાંઈક નામ જપ ભજન કરતો થાય. એવી રીતે ભજન કરતા કરતા ભગવાનની સકામ ભક્તિ કરીને જીવ આ લોકમાં રાજ્ય બંગલા સંપત્તિ બધું પામે, ભોગ પામે સકામ ભક્તિ હોવાથી. પછી એથી વધારે ભોગેચ્છા થાય તો વધારે ભક્તિ યજ્ઞ કર્મ દાન પુણ્ય કરે, તેથી કરીને તે દેવ થાય, સ્વર્ગમાં જાય. વળી જાજા જો યજ્ઞો અને પુણ્યો કરે તો ઇન્દ્ર થાય, દેવરાજ થાય. એથી વિશેષતયા જો પોતે ભજન ધૂન ઉપાસના કીર્તન કરે તો બ્રહ્મા થાય. વધારે આયુષ્ય, વધારે ભોગ, વધારે સુખ, માન, મોટક બધું મળે છે, ભગવાનની ઉપાસનાથી મળે છે. પણ આખીર બધા જીવના જીવ ગણાય, જીવ કોટીથી પર ન થવાનું. પણ કંઈક સમજતા સમજતા જન્મોમાં ભમતા ભમતા કંઈક જન્મમાં કોઈ સંત કથા વાર્તા શાસ્ત્ર પુસ્તક સત્સંગથી એવું સમજાઈ ગયું કે આ બધું સુખ જોતું નથી, માયામય સુખનો ત્યાગ કરવો છે. એમ સમજીને પરમાત્માને ભજતો તો સકામપણું તો નહોતું, પણ પરમેશ્વરને ભજતા ભજતા મહાન ભક્ત થયો. એવામાં એને વળી એવો સંકલ્પ રહી ગયો, એવી ઈચ્છા રહી ગઈ અંદર કે આ બ્રહ્માંડ કેવી રીતે સર્જાતું હશે. એવા સંકલ્પ સાથે એનું મૃત્યુ થયું ભગતનું, પરમ ભક્તનું. તો એ મહાન ભક્ત હોવા છતાંય એને વૈરાટ નારાયણનું શરીર આવે છે. હવે જીવ કોટીમાંથી નીકળી ગયા, એ ઈશ્વર કોટીમાં પ્રવેશ્યા. કેમ જે એને ઉત્પત્તિ કરવાની ઈચ્છા થઈ. ઉત્પત્તિ સ્થિતિ પ્રલય આ બધું કામ ઈશ્વરો કરે છે, એ કામ છે પરમાત્માનું. પણ પરમાત્માનું ઐશ્વર્ય ભોગવવાની ઈચ્છા થઈ, ભગવાનને કરવાનું કામ પોતાને કરવાનું મન થયું, એવા જે જીવાત્માઓ તે હરિના ધામને નહીં પામતા ઈશ્વર કોટીમાં પ્રવેશી જાય છે. અને તેઓ ઈશ્વર થઈને આ જગતમાં ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરે અને એના દુનિયા આખી ફોટા પૂજા ભજન મંદિરો આવું બધું કરે. એ બધા લોકો આવી રીતે બ્રહ્માંડો બ્રહ્માંડોમાં પોતે ભગવાન ગણાય છે અને પૂજાય છે મનાય છે, પરંતુ તેઓ અક્ષરધામમાં શ્રીજી મહારાજની સેવામાં ન ગયા. ઐશ્વર્યાર્થી હોવાથી ઈશ્વર થયા. ભગવાનનું ઐશ્વર્ય ભોગવવાની ઈચ્છાથી એમનું કારણ શરીર પરમાત્માના ઐશ્વર્યથી યુક્ત બંધાઈ જાય છે અને તેઓ જીવકોટીમાંથી નીકળી જાય છે, દેવ વગેરે રહેતા નથી અને ઈશ્વર કોટીમાં પ્રવેશી જાય છે. એને ખબર નથી રહેતી, વાસના હોવાથી ભગવાન એને એવો જન્મ દઈ દે છે. જેમ કે આપણે મનુષ્ય જન્મ લીધો તેની આપણને ખબર નહોતી, પણ આવી ગયો હવે ખબર પડે છે કે આપણને મનુષ્ય જન્મ છે. પશુને પશુનો જન્મ મળે એને ખબર ન હોય, એવી જ રીતે એની ખબર નથી હોતી, પણ વાસના હોવાથી એવું થઈ જવાય છે અને જીવ જ્યાં જાય ત્યાં એને ફાવી જાય છે. ગમી ગયું વૈરાટ નારાયણથી આરંભીને પ્રધાન પુરુષ સુધીની સૃષ્ટિને ઈશ્વર સૃષ્ટિ કહેવામાં આવે છે. તેની ઉપર મહાપુરુષ છે જે મહામાયા સાથે જોડાણો છે. એ મહાપુરુષ તો પરમાત્માના ધામમાં હતા, એ અક્ષર મુક્ત છે, બ્રહ્મ છે, એને માયાને વિશે ભોગની ઈચ્છા નથી. પણ કિંચિત નિશ્ચયની ખામીએ કરીને તે પણ ઉત્પત્તિ સ્થિતિના આદિ કાર્યમાં જોડાણા. જે કાળે આત્યંતિક પ્રલય હતો ત્યારે ભગવાન નારાયણે સૃષ્ટિ રચવાનો વિચાર કર્યો, અક્ષર દ્વારા એ જ્યારે પ્રેરણા કરી મુક્તોને ત્યારે અનેક મુક્તોમાંથી એક મુક્ત આગળ આવ્યો કે જે સત આશય વાળો હતો અને તે હું દ્રષ્ટા છું એમ વિચારે છે, એટલે એનામાં જ લીન થયેલી માયા દૃશ્ય રૂપે બહાર આવે છે. પુરુષની દ્રષ્ટિ માયા તરફ જાય છે, માયાની દ્રષ્ટિ પુરુષ તરફ થાય છે. પરમાત્માના સ્વરૂપ સાથે તેમની નિમગ્નતા તૂટી જાય છે. એ અક્ષર મુક્ત મહામાયાનો અંગીકાર કરે છે. સભામાં બેઠેલા મુક્તોમાં વિચારો આવે છે. કોઈ મુક્તને એમ થયું કે એને રાગ હતો એટલે માયા સાથે ઉત્પત્તિ સ્થિતિ પ્રલયમાં કારણરૂપે જોડાણા. કેટલાક મુક્તોને એવો વિચાર આવ્યો કે એને ઈચ્છા પણ હતી અને પરમાત્માની મરજી અને સેવાનું કામ જાણી, ભગવદ ઈચ્છા જાણીને તેણે આ કામ ઉપાડી લીધું, પરમાત્માનો સંકલ્પ જાણીને એવું સમજ્યા. કેટલાક મુક્તોને એમ થયું કે ના ના, એને રાગ તો હતો જ નહીં, એ તો કેવળ ભગવાનની આજ્ઞાથી મરજીથી ઈચ્છાથી આ કામમાં જોડાણા છે, માયા સાથે જોડાણા છે. સદગુરુ ગોપાલ સ્વામીએ સ્પષ્ટ લખ્યું કે એ પાછળથી કયા જે બે જણા તેણે પોતાની સમજણ સુધારવી જોઈએ અને એમ સમજવું જોઈએ કે તે કેવળ રાગે કરીને જ માયા સાથે જોડાણા છે, કેમ જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પોતાની મૂર્તિમાં જીવને જોડવાની ઈચ્છા રાખે છે. કોઈને ક્યારેય માયાનું સુખ આપવા કે માયામાં જોડવા ઈચ્છા ધરાવતા જ નથી. જીવ જે જે જોડાઈ જાય છે તે પોતાની ઈચ્છાથી જ, અણસમજણથી જ જોડાઈ જાય છે. એટલે તે મહાપુરુષ આ તમામ બ્રહ્માંડોના કારણ ગણાણા, અને એને આપણે બ્રહ્મ કહીએ છીએ, એ બ્રહ્મ કોટિમાં છે. પછી મુક્ત વગેરે બધાય, પણ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયમાં થોડો ફેર રહેવાથી આવી રીતનું થયું. તેને માયાનું બંધન તો નથી જ, તે બ્રહ્મ ક્યારેય ઈશ્વર કોટિમાં ના આવે, ઈશ્વરે ક્યારેય જીવ કોટિમાં ના આવે, જીવ ક્યારેય માયામાં ઉયુગોથી રહેવા છતાં માયામાં ભળી નથી જતો. દરેક જન્મમાં દેહને તે હું જ માને છે, છતાં ક્યારેય આત્મા પોતે દેહ થઈ જતો જ નથી. આત્મા અને માયાને ક્યારેય કાળ નાશ કરી શક્યો જ નથી, માયાના કાર્યને નાશ કરે છે, તત્વ માયાને નહીં. જીવના જ્ઞાનને નાશ કરે છે, જીવને નહીં. ઈશ્વરની સૃષ્ટિનો નાશ થઈ જાય છે, ઈશ્વરને એના બાપ બ્રહ્મ જાળવી લે છે, ઈશ્વરનો નાશ નથી થતો. અને તમામ સૃષ્ટિ સંકેલાઈ જાય છે ત્યારે તમામ માયા કારણ રૂપે બ્રહ્મમાં પ્રવેશી જાય છે, અને બ્રહ્મ અક્ષરધામમાં જતા રહે છે ત્યારે આત્યંતિક પ્રલય થઈ જાય છે, ત્યારે ભગવાન અને ભગવાનના મુક્તો રહે છે. આવી રીતનો જ્ઞાન માર્ગ છે. આ બીજી રીતે સમજાયું. આ બધું શું કામ કહ્યું? આ કહેવાની પાછળ મારે આશય માત્ર એટલો છે કે સ્વામી જે વાત કરવા માંગે છે એ વાત આટલી વાત સમજ્યા પછી જ સમજાય, એટલે મારે ઉપદઘાત પ્રમાણે આ કહેવું પડ્યું.
શિષ્ય કહે જે જે કહ્યું તે સર્વે સુન્યું સુખધામ, પણ અંતર ઘાટ સમ્યા વિના કેમ મનાય પૂરણ કામ.
હવે જેને અક્ષર મુક્ત થવું હોય, આત્યંતિક કલ્યાણ જોતું હોય, અને વચ્ચે ક્યાંય ભરાઈ ન પડવું હોય, એ જાગો. જાગને કા વક્ત આ ચુકા હૈ, અબ નિંદ મત કીજીએ, બહોત સોયા બહોત સોયા, જાગીએ. જન્મ થયો ત્યારે પારણામાં પોઢ્યો, યુવાન થયો ત્યારે સ્ત્રિયાસંગ પોઢ પોઢ કે યુવાની ખતમ કરી નાખી, અને પછી સુખ સૈયાને પલંગમાં પોઢ્યો, અને એક વખત એવો આવ્યો એને ઠાસડીમાં પોઢાડ્યો, અને છેલ્લો વખત એ આવ્યો તો ચિતામાં એને પોઢાડ્યો. બસ એ પોઢાડી દીધો. પોઢવામાં જીવું સાંભળું બધું. અબ જાગીએ, મોક્ષના માર્ગને સમજીએ. કલ્યાણ શું છે, ભગવાન શું છે, આત્મા શું છે, માયા શું છે, જીવ ઈશ્વર બ્રહ્મ પર બ્રહ્મ, આ બધું જાણો. અને તમારે ક્યાં જવાનું છે એ ચોખ્ખું કરો, અને નિષ્ઠા કરીને પાકું કરો. કલ્યાણમાં અંધારું રહે એના જેવું એકેય બૂરું નહીં. પેલા કહે છે ને કે સબસે બુરો એક માંગનો, પણ અમે તો કહીએ છીએ કે એ છી બુરું તો કલ્યાણમાં અધૂરું રહે એ છે. ભજન સ્મરણ ધ્યાનમાં એ આવે આડાવુર, તેણે કરીને તનમાં ઝાંખ પર રહે જરૂર. ભગવાનની મૂર્તિમાં જયારે જીવને જોડાવવું હોય બ્રહ્મરૂપ થઈને, ત્યારે માયા સંકલ્પ મૂકે માલિક કઈક ને કઈક, એટલે બિચારો ઉખડી જાય. આવી પરિસ્થિતિ છે. પછી ભગત હોય ને, સમજતો હોય ને, એને મનમાં મુજારો થયા કરે, તનમાં ઝાંખે પ્રિયા કરે, મોઢું એનું ઝાંખું થઈ જાય જયારે ભગવાન વિના બીજા ગાઢ થાય ને, ત્યારે એ ઉદાસ થઈ જાય. અને મૂર્ખાઓને તો કોઈ ગતિ જ નથી. ડોળિયા જે હોય ને હરિભગત, એની તો વાત જ ન કરતા કાંઈ, એને તો આ જન્મે પૂરું થવાનું જ નથી. અનેક જન્મ સંસિદ્ધસ્ત તો યાતિ પરામ ગતિમ, એ તો હાલ્યા જ કરવાનું. અને કાં તો દેવ થાય એવડે, અને કાં તો ઈશ્વર થવાનો. વાસના રાખી મુવા, પણ હરિ કે પાસ નહીં જા પાવોગે. ચેલો કે છે, ગુરુ કેટલાક ઘાટ કહેવાય છે અને કેટલાક તો ન કહેવાય. કેમ કહેવા? ખરખરો એ ખોટનો, અંતરમાં અતિ થાય એનો ખરખરો પેટમાં ખરેખરો થાય. શિષ્ય ખરેખરો મુમુક્ષુ છે તોય પણ વાત નથી કહી શકતો કે ગુરુ કેટલાક ઘાટ તો કહેવાય, કેટલાક તો નથી કહેવાતા. પેટ બળતરા તો ખૂબ થાય છે કે કપટ રહી જાય છે. મોટા સંતને મળીને કેદીએ કપટ ન રાખવું એમ 64 પદીમાં છે, પણ નથી કહી શકાતું. કારણ શરીરે મુજવીને જીવને જકડી લીધો છે, માન લાજ અને આબરૂમાં જડી દીધો છે. એને બીક છે કે આપણા હૃદયના ભૂંડા ઘાટને વાસના કહેશું તો આબરૂ જશે, અને નાના ભગત ગણાશું. માટે કાંઈ નથી કહેવું, આ બરોબર છે. આપણે નજરમાંથી નીકળી જઈશું, ઉતરતા ગણાશું. નહીં બોલાવે, નહીં હારા ગણે, મહત્વની દ્રષ્ટિએ આપણી સામું પછી નહીં જુએ એમ સમજીને માણસ નિષ્કપટ થતા નથી. કેટલાક ઘાટ કહેવાય છે, કેટલાક તો ન કહેવાય. એ જી ખરખરો એ ખોટનો, અંતરમાં અતિ થાય. બેળે બેળે એક વાત કયો તો કરી દઉં, વિષયાંતર થાય થોડું કરું. આમ તો મને ખબર જ હોય તમે નાનો પાડો, ક્યાં પાસા ઠેલવાય. આપણે તો બપોર પાડવા છે ને, જે કેવું ઈ કયો, અહીં કોને કાંઈ લેવાનું છે, બપોર પાડવાના છે. આવું તમે ઘણા વરે ચી કયો છો, તે શું ફેર પડ્યો મારામાં? તમે તમારે કોને બેઠા જ છીએ ને, કઈ નાહી ગયા, થવા દો. તમે કોઈકના ચેલા તો હશો ને, પણ કેવી વાત થઈ હતી ભાઈ, ચેલા કેટલા પ્રકારના? હે, 4 પ્રકારના. એકવાર અમારે વાત થઈ હતી, આમ તો 3 પ્રકારના જ કહેવાય. ચેલા 3 પ્રકારના, પ્રકાર કહું ધ્યાનથી સાંભળી લેતા. ઉપરથી હેઠે આવો, ઘેઠેથી ઉપર જાઓ, હેઠેથી ઉપર જાય. 3 નંબરના ચેલાની વાત કરું પહેલા, વડતાલ પુણ્ય મેં કરી હતી મેં, પછી 2 નંબરના ચેલાની વાત કરીશ, પછી 1 ચેલાની વાત કરીશ, અને પછી 1/4ની વાત કરીશ. 3 નંબરનો ચેલો એને કહેવાય, કે એને એવા ગુરુ ગમે કે જે ગુરુ પોતાની એશ્રમમાં થોડા ઘણા હોય, કઈ કયા ગરા હોય, તકે રોકવા હોય તો ઉભા રહી જાય જ્યાં રાખવા હોય ત્યાં. માને એમ શિષ્યો જે વાત કરે એ વાત બધી સ્વીકારે. એવા સરળ ગુરુ જેને ગમતા હોય એ ત્રીજા નંબરના ચેલા ગણાય. થોડીક વધારે વ્યાખ્યા કરું. હા ચોખ્ખું પછી હવે આમે ખાઈ ગયા, આપણે આમે ખાઈ ગયા, આમાં હવે પૂરું જ કરીએ. એ ચેલા એવા છે કે ગુરુને પોતાની મરજી પ્રમાણે આજ્ઞામાં રાખવાની ઘણી બધી ઈચ્છા રાખે. ગુરુ જો આજ્ઞા પ્રમાણે ન હાલે તો મુંજાય બહુ, ચેલો બહુ મુંજાય. પછી એ ચેલા કેવા કે ગુરુને એમ કે ગુરુ અમારા દીકરાનું લગ્ન છે, તમારે હાર પહેરાવવા ઉપડશે. ગુરુ ન આવે સંબંધ તૂટી જાય, જાય સંબંધ ચાલુ. પછી ગુરુ રોટલી કરી દેવાય જાય. ગુરુ હાળે મોળે પ્રસંગે બધે ખાટલે બેઠા હોય. આમ ગુરુ અને ચેલાઓનો સંબંધ છે. આ ત્રીજા નંબરના ચેલાઓ કયા નંબરના ગુરુ ગોતે એ વાત મારે કરવી નથી. મારે તો ચેલાના ભેદ પાડવા છે, ગુરુના નહીં. માં તો અમારા પડી જાય વાત કરો છો. કુછ હમ ભી દબાતે રહેંગે. આ ત્રીજા નંબરના ચેલા જગતમાં એ એક ફેશન છે અત્યારે. તમે જાણતા હો કે ના જાણતા હો, શું ફેશન છે કે બૈરું રાખીએ, મકાન રાખીએ, ગાડી રાખીએ, ભાઈ એક ગુરુ ના રાખીએ. ચલો કોણ મોટા છે એને ગુરુ રાખીએ, એનો ફોટો રાખીએ. કોઈ પૂછે કે તમારે ગુરુ હવે ફલાણા અમારે ગુરુ, પછી ગુરુ આરે લેવા દે. એ કશું નહીં, આપણું કયું ગુરુ માને તો માને, બસ આપણે શું પછી કઈ નહીં. ગુરુ કેમ ચેલાન કરવાનું, ચેલો કેમ ગુરુ કરવાનું, અરસ પરસ થોડા સંબંધ. આ ત્રીજા નંબરનો ચેલો. હવે નંબર બે માં પ્રવેશીએ. બે નંબરનો જે ચેલો છે ને એ કેવો છે કહો, એને કોણ જાણે એવી વિચિત્રતા છે એના કે ગુરુ જોવો તમે સ્વતંત્ર અને હું સ્વતંત્ર. આ તો ઓલી ફેશન છે, ગુરુ રાખવા પડે એટલે તમને રાખ્યા. બાકી તમારે મને બહુ કહેવાનું નહીં, કારણ કે એ બધું થાય નહીં. અને તમારી ઈચ્છા હોય તો હું કહું, એ તો પધરામણી આવું, કહું થાળ કરી દેવો અને કહું તો બધું માનવું તમને, નકર કાંઈ નહીં. આપણે બે વર્ષે ત્રણ વર્ષે એકવાર ભેગા થવું, વાતચીત કરવી, મળવું. અને જોકે તમારે તમારે એમ કેવું કે અમારા શિષ્ય ને અમારે એમ કેવું કે અમારા ગુરુ એ હાલ્યું. બહુ બંધન નહીં, મોકળેમાં મજા. આ બીજા નંબરના ચેલા. હવે ત્રીજા નંબરના શિષ્ય છે એ કેવા છે તો એને ભગવાનને પામ, ભગવાન સિવાય કાંઈ જોતું નથી. એટલે પોતાના ગુરુથી કોઈ વાતની આમ દબાવીને ખાનગી રાખવાની કોઈ મતી જ નથી. જે કાંઈ સંકલ્પો કારણ શરીર બધું જ બતાવી દે છે. અને એના ગુરુ કે આ કર એટલે એને પછી એ જ કરવાનું હોય, બીજું નહીં. વચનાવર્તમાં કહ્યું છે જેમ સંત કહે એમ કરે તો જીવનો કલ્યાણ થઈ જાય. એ વાત એને પચાવી લીધી હોય. સંત કહે છે કે વિદેશ જઈશ નહીં તો ન જાય. સંત કહે આ ધંધો છોડી દે તો છોડી દે. સંત કહે કે અહીં રહેવાનું છે તો રે. સાધુ કહે છે કે તારે સાધુ થઈ જવાનું તો સાધુ થઈ જાય. તું ઘરે રહે તો ઘરે રહે, તું આ બેહી રે વાસણ ઉટકવા ત્યાં બેહી રે. એને નક્કી મનાઈ ગયું છે કે આ સંત મને ભગવાન ભેટાડશે. પછી એ સંતથી કોઈ કપટ રાખતો નથી, એની આજ્ઞા ક્યારેય ઉલ્લંઘતો નથી. એ કે એમ જ કરવું મૂંઢપણે, બીજી વાત નહીં. એ જ શ્રેષ્ઠતમ શિષ્ય છે અને એ પહેલા નંબરનો ચેલો છે. અને જો ઉત્તમ ગુરુ મળે તો ઉત્તમ પ્રાપ્તિ એ શિષ્યને થાય છે. અને બાકીના બે પ્રકારના શિષ્ય કીધા, એને ઉત્તમ ગુરુ મળે તોય પણ એને ઉત્તમ પ્રાપ્તિ હોય નહીં. હવે નંબર ચોથાનો. એક સંપ્રદાયમાં ચોથા પ્રકારના છે. ઈ શું કહે છે ખબર છે? આપણે તો ભગવાનનું કામ, ભગવાન સિવાય કોઈ ને વચ્ચે એ બધું હું માથાકૂટ. હું ભગવાન મંદિરમાં છે જ ને, અને વચનાવત ગુજરાતીમાં જ છે ને, સાજુ વાંચીને જ કહેશે ને, એમાં હું ગુરુ કરવાની જરૂર. ઈ કહેવાય ચોથા પ્રકારને, ઈ કોઈના ચેલા ન થાય. ભડના દીકરા કહેવાય બધા હોશિયાર માણસો, કોઈનો ચેલો ન થયો ક્યારેય નહીં. એ વાતમાં હું માલ છે કે પેલા થવાતું જ કોઈ ના મારે, એ કેમ કરવું પડે? એના કરતા ખોટું સૂટા ફરી સ્વીડન માં જેમ સૂટા ફરે કોઈ પરણે નહીં. વિદેશમાં એવા યુગલો બહુ છો, એ કે પણવા બણવા નહીં, ઠીક પડે ત્યાં હરવાનું પછી ફરવાનું. એમ આને ઠીક પડે ને ફરે હરે ને મજા કરે, બાકી ચેલો કોઈ નહીં નહીં. આપણે બધે હેત જેમ વેશ્યાન હોય એમ, જયારે સામે હોય એને નક્કી ધણી એકે નહીં. એ પાછા હું કે અમે કોઈના ચેલા ન થઈ. એ આ ચોથા પ્રકારના સત્સંગીઓ છે તે તમને નજરે દેખા હે. બીજા નંબર ના ઘણા દેખાય છે, બીજા નંબર ના છે અને પહેલા નંબર ના છે. આ ચાર પ્રકારના છે માણસો. ખાનગી પૂછી લો, આયકા કોઈ બારક લો, તમારો કયો નંબર છે? હોય એવું કેજો, તમારા નંબર બોલી દીજે. પેલા નંબર નો શિષ્ય હું છું એમ હયું આ કેશ તો પેલા નંબર ની પ્રાપ્તિ થશે. આત્યંતિક અક્ષરધામ. અને હયું જો ના કહેતું હોય તો પ્રાપ્તિમાં ફેર રહેશે. જેને ગુરુ માનતા હોય એને પણ હરખા માનો. સવાલ નથી એનો. માણસ પથ્થર ને પણ સિંધુર ચોપડીને પગે લાગે છે ને તો એની શ્રદ્ધા ફળે છે. દ્રોણાચાર્ય એકલવ્ય ને ના વિદ્યા શીખવાડવા રાખ્યો તો એકલવ્ય નું પૂતળું કરીને એની પાસે ગુરુ નાખું બાણ એમ કરીને વિદ્યા શીખ્યો, અર્જુન થી મર થઈ ગયો. કિસી સંત માં કી ગઈ હુવી નિષ્ઠા કો, ભગવાન ખુદ સંભાળ લેતે હૈ. વો સંત મે રહેકર ભગવાન ખુદ ઉસકા કલ્યાણ કરતે હૈ. પણ વાત સમજણ માં આવે તો થાય, નગર એમ નમ પૂરું થાય. વાત મેં એટલા માટે કરી, અહીંયા શિષ્ય કહે છે ગુરુ નથી કઈ શકતો, મારી ભૂંડી ભીતરમાં પડેલી ઈચ્છાઓને વાસનાઓને ક્રિયાઓને હું તમારી આગળ નથી કહી શકતો. અને ખરખરો એ ખોટનો અંતરમાં અતિ થાય કે છે. ભક્ત થયા ભગવાનના અને લીએ સંકલ્પ લાજ, એ વાતની એ જીવમાં મોટી ખોટ ગુરુ રા. હા ગજબની છે, ગજબની વાત. આ ફિર સે ગાતા હું. ભક્ત થયા ભગવાનના અને લીએ સંકલ્પ લા. આપણે એમ સમજીએ છીએ ભૂંડું કામ થઈ જાય ત્યારે આપણી લાજ જાય એમ, એસા નહીં હે. ભૂંડો સંકલ્પ થઈ જાય ત્યાં જ નાકકાન ગયા, એસી બાત લિખ રહે હૈ. સંકલ્પે લાજ કોઈ ની જાય, પર નારીમાં ભૂંડો ઘાટ થઈ જાય એમાં કોણ ભગત ની આબરૂ ગઈ? અહીં તો એવી વાત લખી, ભક્ત થયા ભગવાનના અને લીએ સંકલ્પ લા. સૂક્ષ્મ શરીર મેં પ્રવેશ કી હુઈ બાત હૈ, સ્થૂલ કી નહીં, જાગ્રત અવસ્થાની નહીં. એ વાતની ઉરમાં મોટી ખોટ ગુરુ રાજ. આ ઉપાધિ થઈ ખરેખરી કેશ, શું કરવું? હવે બહુ સરસ લખેશ. અરે અયોગ્ય સંકલ્પ ઉપજી
वरते जो पलवार सुख रहे केम ते संत ने माने मने धीखा। अयोग्य संकल्प एक पलवार जो मानस पट ऊपर स्थगित थी गयो तो ये संत ने रोम रोम अग्नि प्रगटे पछी धिकार मने धिकार धिकार मने धिकार आम मंडे थावा मन में सुख न रे काई ऊंघ उड़ी जाए खाव न भावे आ तो नबली क्रिया थी जाए तो खरखरो नहीं था तो અને જાવું અક્ષરધામમાં સોચીએ આત્મખોજ કીજીએ ક્યા કરને કો હમ નિકલે હોય ઓર ક્યા હો રહા હૈ અરે સંકલ્પ સાચા સાધુને અયોગ્ય થાય જો એક કેટલા એક જ ઘાટ જો અયોગ્ય થઈ ગયો
દિલ દેહે દાજે ઘણું ન રહે સુખ તેને
નક્કી સુખ ન રહે દિલમાં દેહમાં બે જગ્યાએ અગ્નિ પ્રગટે એક જ જો ભૂંડો ઘાટ થાય ત્યાં લ્યો આવી વાતો છે કલ્યાણના માર્ગની અમજ્યા હેણ્યા વગેરે હવ હાલી નીકળ્યા ગાલો ધામમાં જઈશું ભજન કરીએ એની ના નથી પણ ઊંડા ઉતરીને વિચારજો મનુષ્ય જન્મ એળે ન જાય એમ
તેને ઠેકાણું ઠરવા બતાવીએ ગુરુ ધીર જેણે કરી હતી ઉરમાં શાંતિ રહે સુખ શીર
હે ગુરુજી બતાવો કેવી રીતે સંકલ્પ સમયે કેવી રીતે હૃદયમાં શાંતિ શાંતિ અને મૂર્તિ દેખાયા કરે બતાવો
અંડજ ઉદ્ભિજ જે કહીએ સ્વેદજ જરાયુજ ખાણ એમાં સૌ જન્મે મરે એમ કહે છે વેદ પુરાણ
હવે અદ્ભુત વાત કરે છે
પણ સંકલ્પના એ શરીરનો ન કર્યો કોણે નિર્ધાર સંકલ્પના શરીરનો ન કર્યો કોણે નિર્ધાર
ચાર ખાણીની વાત દુનિયા જાણે છે એ વાત તો અતિ સ્થૂળ છે એવું લખે જો પણ સંકલ્પના શરીરનો કોઈએ નિર્ધાર કર્યો નહીં સ્વામી કે છે ખબર છે કે ક્ષણ ક્ષણમાં જન્મે મરે તેનો નાવે પાર જેટલા સંકલ્પ એટલા જન્મ થાય છે વિચાર કરો કેટલું જન્મ મરણ થાય છે રોજિંદુ આ ગ્રંથમાં આવું લખ્યું છે દિનાનાથ ભટ્ટને મહારાજે કહ્યું કે તમારા જેવા કોઈક બુદ્ધિશાળી હોય તો દિવસમાં બે ચાર થૂળ ઘાટ તો માન જાણે પકડે બાકી પળે પળે સૂક્ષ્મ સંકલ્પો હજારો હૃદયમાં થઈને સમી જાય છે આ બધા જન્મ થાય છે અને મરણ થાય છે સંકલ્પ થયો એટલે જન્મ સંકલ્પ મર્યો એટલે મરણ એવું લખે છે આ ગ્રંથમાં એટલે મેં તમને કહ્યું હતું તમે નહીં જાણતા હોય એવું કંઈક આવશે આજે હવે તમે કયો કે ભગવાનની મૂર્તિમાં જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે કામ પૂરું પ્રથમના 32મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે સંતોને કહ્યું કે સંતો કથા વાર્તા કીર્તન ભજન રૂપી ચારો ચરીને પછી મૂર્તિ રૂપી માળામાં વિરામ કરો છો જગતના પંચ વિષયમાં જેમ વિષય બંધાણા છે તેમ તમે ભગવાન સંબંધી પંચ વિષય જે કથા કીર્તન વગેરે કરીને
તે પંચ વિષયને પણ પડ્યા મૂકીને મૂર્તિ રૂપી માળામાં વિરામ કરો છો? પંચ વિષય અને બાદ મે વિરામ, અદભુત વાત કરી કે જ્યાં ત્યાં પછી જેનું તેનું ખેતર ખાય ને ઢોર જેમ બેહી રેમ બેહી રહ્યો છો, માણસ વિદેશ જાય ઘેર આવે ત્યારે હાશ કરીને બેહે, પશુ પંખી પોતપોતાને સ્થાને આવે ત્યારે શાંતિ પામે, પક્ષી માળે આવે ઢોર ખીલે આવે, એમ તમે ભગવત સ્વરૂપમાં વિરામ કરો છો? ત્યારે સંતોએ જવાબ દીધો તો ઘાવ કથા કીર્તન ધોઈને બધું કરીને પછી મહારાજ તમારી મૂર્તિમાં વિરામ કરીએ છીએ, આને સંકલ્પ વિરિમા કહેવાય. શુભ સંકલ્પ પણ જન્મ લેવડાવે છે, સવાલ નથી. સૂક્ષ્મ વાત એવી છે કે જીવના કલ્યાણનો જો સંકલ્પ થાય કે મોક્ષ કોકનો કરવો છે, થોય પણ આને જન્મ લઈને જ કરવો પડે. ઈશારામભાઈ દેહ મેલ્યો અને એને ભક્તિબાગમાં અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા હતા, અને તેથી એમની દહન ક્રિયા શરૂ હતી ત્યારે એક અદભુત વાત શ્રીજી મહારાજે કરી હતી. બીના તો એવી હતી કે મોટીબાએ લાડુબાએ વગેરે મહારાજને પ્રશ્ન કર્યો હતો કે બદ્ધ હોય મુક્ત કેમ થાય છે અને મુક્ત હોય બદ્ધ કેમ થાય છે. શ્રીજી મહારાજ કહે છે કે આ પ્રશ્ન અક્ષરના મુક્ત જ પૂછી શકે અને આનો ઉત્તર અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ જ આપી શકે. પછી મહારાજે એનો ઉત્તર કર્યો હતો અને સુખમુનિએ ઢોલિયા પાછળ બેસીને સાંભળી લીધો. પછી એ પ્રશ્ને એને ગોપાલન સ્વામીને પૂછ્યો હતો. ગોપાલન સ્વામીએ મહારાજને વાત કરી ત્યારે મહારાજે એમ કહ્યું રૂપકમાં કે અક્ષરધામને ચાર દરવાજે માયા હિંચકા ખાય છે. રૂપક છે મુક્ત બધા મહારાજની ચારેય બાજુ એક નજરે મહારાજ હમું જોઈ રહ્યા છે. એમાંથી કોઈ મુક્તને એવો સંકલ્પ થાય કે હું જન્મ લઈને હજારો માણસને સત્સંગી કરીને પાછો ધામમાં આવતો રહું એટલે એને સંકલ્પનું વમળ ચડે. પછી સભામાંથી એક બાજુ જાય જેમ કોઈકને વમન થાય એવું થાય, સભામાંથી ઉઠીને એક કોઈ ઉલટી કરવા જાય એમ ઊભો થઈને એક કોઈ જાય, ત્યારે ઓલી હિંચકા ખાતી હોય માયાનું બાવડું પકડીને જે ફંગોળે તે અહીં જન્મે કોકને ન્યા, પછી કહેવાય કે મુક્ત પ્રગટ થયા. આમ મુક્ત હોય બદ્ધ થાય છે, ચાર પ્રકારની વાત ત્યાં કરી છે આપણે અહીં એટલું સમજવું. અહીં આવીને તે પરમાત્માની ભક્તિ કરે, ધ્યાન કરે, કઈ વાસના બાસના હોય એ ટાળે, સંકલ્પ ટાળે અને એક ભગવાનની મૂર્તિને જ્યારે આત્મામાં રાખે બધી ઈચ્છા પૂરી થાય અને પાછા એ બદ્ધમાંથી મુક્ત થાય ને ધામમાં જાય. આવી વાતો છે. માટે ભગવાનના ભક્તો, ભગવાન સિવાય કઈ પ્રીતિ ના રખાય, કોઈ સંકલ્પ એવો હઠે પકડીને ના રખાય. જ્ઞાનીની રીત છે બધી ક્રિયા કરે પણ સેજે, થાય હોય તો થાય ભગવાનની મરજીથી, ના થાય હોય તો મારો મહારાજ જાણે, પણ કરતા હરતા તો પ્રભુ છે હું નહીં, મારે કઈ કરવાનું છે જ નહીં, ભગવાન ધારવા સિવાય, ભગવાનની હામું જોઈ રહેવા સિવાય કશું જ મારું કર્તવ્ય નથી. બાકી ભગવાનની ઈચ્છા હશે એટલું ભગવાન જેમાં રહીને કરવું ઘટતું હશે એમાં રહીને કર્યા કરશે, એમ જ્ઞાનીને સમજણ છે. બધા માણાને બે બે આંખ્યું, ધીરજવાનને હાથ આંખ્યું ને જ્ઞાનીને અનંત લોચન કહ્યા છે. જેમ જળ કાતરણી માછલી જેમ જાળું કાપીને નીકળી જાય એમ જ્ઞાની માયાના બંધનો કાપીને નીકળી જાય છે પણ હલવાય નહીં. પણ જેને શુદ્ધ સમજણ ન હોય, પાકી નિષ્ઠા ન હોય, એ માણા ગંચવાઈ પડે છે. ખ્યાલ નથી આવતો કે આ અયોગ્ય ના અયોગ્ય એમ ન ખબર પડે.
અદભુત વાત કરી, પણ સંકલ્પના શરીર નો ન કર્યો કેણે નિર્ધાર. અદભુત વાત છે. ક્ષણ ક્ષણ માં જન્મે મરે તેનો નાવે પાર, જે જે સંકલ્પ ઉપજે તે તે ધરાવે તન. તમને વાત મનાય કે ના મનાય, આમાં લખી છે. જે જે સંકલ્પ ઉપજે તે તે ધરાવે તન. સંકલ્પ કેટલા થાય તપાસો. નિર્વિકલ્પ તો અક્ષરધામ નો મુક્ત છે, સંકલ્પ વિકલ્પ જ નથી એને. મહા અલૌકિક સ્થિતિમાં મહારાજની મૂર્તિનું સુખ માણી રહ્યા છે. આપણને ભાઈ ભાઈ ના ગંડવા ઉપડે છે, એ બધા મટે ત્યારે મહારાજ ને સુખ ભોગવા હે. જે જે સંકલ્પો ઉપજે તે તે ધરાવે તન, એમ સમજી સંત સહુ અતિ કંપે છે મન. આહા, આવું સમજીને સંત અતિ કંપે છે મનમાં કે જો જો કઈક બગડી જાય ની ખેલ એમ. પણ જ્ઞાની હોય એને કંપારો થાય, સમજે જ નહીં એને શું ખબર પડે. બોલો બોલ્યા, કે છે કે પ્લેન ઉપડ્યું એને એક કલાક થયો ત્યારે ચરોતર ના એક પટેલ કરશન બાપા ઉભા થયા અને એને વાત કરી કે હેડે છે કે ઉભું છે. તારે બોલ્યા કે હેડે છે. એમ તો એક કલાક થી હેડે છે, આમ આમ કેમ નથી થતું, આમ આમ થાય નહીં સારું કે એટા બેહો. આ હાલે છે, બરોબર હાલે છે, એને ખબર જ નહી હાલે છે કે નહીં એને શું. પણ જેને ખ્યાલ છે એ કંપે. પ્લેનમાં બેઠા હો અને નાનું બાળક ખોળામાં હોય અને પ્લેન તૂટવાની જાહેરાત થાય, એ બાળક તો હશ્યા જ કરે, તમને બધાને પરસેવો વળી જાય. એવા સત્સંગમાં જે બાળક છે એ તો હશ્યા જ કરવાના, મોક્ષ બગડે તોય. પણ જેને સમજણી છે તે અતિ કંપે છે મન, કે જો કઈક સંકલ્પ રહી ગયો તો મર્યા. જે જે સંકલ્પ ઉપજે તે તે ધરાવે તન, એમ સમજી સંત સહુ અતિ કંપે છે મન. આપણને ક્યાં કંપારો થાય થાય, કંપારો થતો હોય ઊંચી આંગળી કરે, અતિ કંપારો થાય કોઈ થતો તો હોય, એટલી બધી સભામાં ન હોય એવું ન હોય. મુમુક્ષુ વિહોણી આ ધરતી છે નહીં, સંત વિહોણી પણ નથી, બહુરત્નાની વસુંધરા. પણ હું તમે જાગો એટલા માટે કહું છું કે કોને એવા સંકલ્પ થાય છે. પળ પળમાં પિંડ ધરવા અશુભ શુભ અગણિત. જોયું અશુભ સંકલ્પ અને શુભ સંકલ્પ બે ના પિંડ આવે. અશુભ શુભ અગણિત તેની દાજ તનમાં, કહો મટે કોણ રીત. હે ગુરુદેવ, એની દાજ થાય છે. આ કેમ ટળે વાત કરો. સંકલ્પના શરીર નો જી 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 એ જ કહેતા નાવે પા. બીજા 84 ની જાણે છે નરના. નર નારે તો 84 ની વાતો જાણે છે, આ નથી જાણતા બિચારા, એને જ્ઞાન જ નથી આવું કઈ. શું કરવાનું, માટે એ કેમ મટે અંતરઘાત અયોગ્ય. સંકલ્પ સમતા સહુ સમે જન્મ મરણ ભવરોગ. અદભુત વાત કરી લો. સંકલ્પ સમતા સહુ સમે જન્મ મરણ ભવરોગ. અક્ષર મુક્ત જે બ્રહ્મ, જેને આપણે મહાપુરુષ કહીએ છીએ, એને એવો સંકલ્પ થયો હું દ્રષ્ટા છું એટલે દ્રશ્ય ખડું થયું, અને મહામાયા સાથે જોડાણો એને સૃષ્ટિ કરવાનો ઘાટ થયો. પરમાત્માની મરજી છે એમ મનાઈ ગયું અને જોડાઈ ગયો. વિચાર કરજો,
સંકલ્પ સમતા સહુ સમે જન્મ મરણ ભવરોગ.
મહારાજ કે આપણા વિરાટ નારાયણ છે ને એ ભગત હતા પેલા, કોઈ જન્મમાં પુરુષોત્તમ હતા ને પ્રગટ ધરતીમાં છે એના કોક બ્રહ્માંડમાં, પણ મરતી વેળા એવો સંકલ્પ રહી ગયો કે આ બ્રહ્માંડ કેમ થતું છે, એટલે વિરાટ નારાયણ થયા છે.
સંકલ્પ સમતા સહુ સમે જન્મ મરણ ભવરોગ.
જોયું આમ થાય છે, માયા સાથે જોડાણ બ્રહ્મ, ઈશ્વર કોટીમાં ભળ્યા વૈરાટાદિક સંકલ્પથી જ ને કે બીજું કઈ, અને બહુ બ્રહ્માદિક અને દેવો અને આપણે માણા અને લખચોરાશી ની તો ક્યાં કથા કરવાની રહી. બડે બડે કી બાત એસી હૈ.
સંકલ્પ સમતા સહુ સમે જન્મ મરણ ભવરોગ.
માટે હે ગુરુદેવ વાત કરો. લ્યો
સદગુરુ કહે સુણ શિષ્ય તો સાચો કહો સુજાન. ઉત્તર આપો એનો પૂછું પ્રશ્ન પ્રમાણ. જે ઉર ઘાટ ઉપજે જે સમે જે હથા.
ધ્યાન દેજો, હવે જે જે ઉર્ઘાટ ઉપજે, સૂક્ષ્મ કથા છે, કથા અતિ સૂક્ષ્મ છે. ઘાટ ઉપજે એ ઘાટની ઉપર જ મૂર્તિ મૂકો, એ જ સમયે તે સમય સમય ચૂકશોમાં ઘાટ થઈ ગયા પછી મૂર્તિ સંભાળો. આમ ઘાટ થવાની તૈયારી હોય તો ભાનતા આવી જવી જોઈએ, તરત જ મૂર્તિ પકડે, મૂર્તિ આડી ધરે, મૂર્તિ ઉપસે એટલે સંકલ્પ સમય, તે જ સમયે સંભાળવા, એ જ સંકલ્પમાં ભગવાન ભેળવવા, એટલે ઓલો સંકલ્પ નાશ પામી જાય. આવડતું હોય ને આવડે, અભ્યાસીનું કામ છે. અભ્યાસ જાગ્યા વિના મેળ પડે નહીં પાન ભાઈ, અભ્યાસ જાગવો પડે.
જેમ સતયુગ ત્રેતા દ્વાપરે ફરતું સુદર્શન.
જેમ સતયુગ ત્રેતા દ્વાપરે ફરતું સુદર્શન.
સતયુગ ત્રેતા દ્વાપરે ફરતું સુદર્શન.
સતયુગ ત્રેતા દ્વાપરે ફરતું સુદર્શન.
દાસના દુઃખ ટાળવા ભય ભંજન ભગવન.
દાસના દુઃખ ટાળવા ભય ભંજન ભગવન.
હે શિષ્ય, પહેલા યુગમાં ભક્તની રક્ષા માટે ભગવાન સુદર્શન ચક્ર મૂકતા, આજ ભગવાન સ્વામિનારાયણે શુભ અશુભ સંકલ્પોથી પોતાના ભક્તોની રક્ષા કરવા અને આત્યંતિક મોક્ષ દેવા માટે પોતાની મૂર્તિઓ પધરાવી છે. સંકલ્પ તમને પીડવા આવે કાંઈ પણ, એ જ ઠેકાણે તમારે મૂર્તિ ધારવી, ભયભંજન ભગવાન, તમે કંપો છો અન્ય સંકલ્પથી, ડરો છો, બીવો છો, તો ભગવાન ભયભંજન છે, ભયને નાશ કરનારા, કે પરમાત્માની મૂર્તિને ધારજો એટલે બીજા સંકલ્પ ટળી જશે.
જેમ આજ પ્રભુની મૂર્તિ સુદર્શન સમાન,
આજ પ્રભુની
અદભુત વાત,
સુદર્શન સમાન,
સંકલ્પ વિકલ્પ રાક્ષસ સમાન છે અને ભગવાનની મૂર્તિ સુદર્શન ચક્ર સમાન છે. આટલી કથા જ ઊંચી છે, લેવલ ઊંચું છે. પહેલાના વખતમાં સુદર્શન ચક્ર ભગવાન ભક્તની રક્ષામાં મુકતા હશે, પણ તે દૈહિક રક્ષા કરવા માટે. અહીં એ વાત નથી, ઊંડી છે. ભગવાન વિનાના સંકલ્પોથી ભક્તને બચાવવા માટે ભગવાન મૂર્તિરૂપી સુદર્શન આપતા ગયા છે.
આજ પ્રભુની મૂર્તિ સુદર્શન સમાન,
આજ પ્રભુની મૂર્તિ સુદર્શન સમાન,
અંતર શત્રુ સંતના નાશ કરે નિદાન,
અંતર શત્રુ સંતના નાશ કરે નિદાન,
અંતર શત્રુ સંતના નાશ કરે નિદાન.
મૂર્તિ
અંતર શત્રુ સંતના નાશ કરે નિદાન,
મૂર્તિ
અંતર શત્રુ સંતના નાશ કરે.
હે ઉઠે ઘાટ જ્યાં ઉરમાં ત્યાં સંભારે શાન, મૂર્તિ સંકલ્પ માત્રનું તરત ટાળે ધામ,
મૂર્તિ સંકલ્પ માત્રનું,
મૂર્તિ સંકલ્પ માત્રનું, મૂર્તિ સંકલ્પ માત્રનો તરત તાળે તરત તાળે
મૂર્તિ અંબારો. એટલે આપણા સંતોએ મૂર્તિના કીર્તનો બહુ લખ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા છે આત્માને ભગવાનની મૂર્તિમાં જોડવા. અદભુત અદભુત પદ લખ્યા છે.
મોહન મૂર્તિ તારી રે હો વાલી લાગે છે,
હે
મારા મોહન મૂર્તિ તારી રે હો વાલી લાગે છે, મેલો નારી રે હો વાલી લાગે છે, એનની મખન મેલો નારી રે હો વાલી લાગે, એનની મખન મેલો, એનની મખન મેલો નારી રે હો વાલી લાગે છે, સુંદર વર અતિ શોભો છો સારા,
સુંદર વર અતિ શોભો છો સારા,
પૂર પર હાર હજારી રે હો વાલી લાગે છે, મારા મોહન મૂર્તિ તારી રે હો વાલી લાગે છે,
ભગવાનના ભક્ત મૂર્તિ સંભારે બસ, મૂર્તિ માં જ માલ છે, મૂર્તિ જ સુખનું ઘર છે, મૂર્તિ જ ભક્તને માટે સર્વસ્વ છે.
વચનામૃત માં પણ મહારાજે આ વાત બહુ કરી છે. સ્વામી કે છે કે ઉઠે ઘાટ જ્યાં ઉરમાં ત્યાં સંભારે શામ, જ્યાં સંકલ્પ ઉઠે જે સ્થાનમાં તે સંકલ્પ ઉપર જ મૂર્તિ મૂકો, સંકલ્પ ભાગી જાય રેજ નહીં. જયારે સંકલ્પ ઉપજે ત્યારે જ મૂર્તિ રાખો. ઉપાય બહુ સારો છે આ, સાવધાનીથી જો કોઈ કરે કામ થઈ જાય એનું. મૂર્તિ સંકલ્પ માત્રનું તરત ટાળે ઠામ. સ્વામી એક વાત આગળના કોક કવિને પણ ઊંડાણથી ઉતારી દે છે.
જન જાચે જન્મો જન્મ ભક્તિ દ્યો ભગવાન,
જન જાચે જન્મો જન્મ ભક્તિ દ્યો ભગવાન.
આવે છે ને ભજનોમાં આવે છે.
હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર.
હરિના જન તો મુક્તિ ન માગે, જન્મ જન્મ અવતાર માગે. સ્વામી કે છે કે જન્મ કયા એ સમજવું જોઈએ. આપણે તો આ સમજતા હતા. નિષ્કવાન સ્વામી કઈક બીજી વાત કરે છે જે આપણી સમજથી થોડીક જુદી રીતની ઉલટી હોય એવું લાગે આપણને. ઠીક છે, તમને ફીટ પડે તો સ્વામીની સમજણ રાખજો, નહીતર સ્વામીને મુબારક. સમજાય એટલું બદલવું જોઈએ, જેટલું બદલો એટલું અજ્ઞાન જાય. આપણે વિચારને બદલીએ નહીં, સમજણને બદલીએ નહીં, જીવનની ક્રિયાઓને બદલીએ નહીં, તેથી ફાયદો કાંઈ ન થાય.
જન જાતે જન્મો જન્મ ભક્તિ દો ભગવાન, તે જન્મ બીજો નહીં સંકલ્પ દેહ સમાન,
તે જન્મ બીજો નહીં સંકલ્પ દેહ સમાન,
તે જન્મ બીજો નહીં સંકલ્પ દેહ સમાન,
તે જન્મ બીજો નહીં સંકલ્પ દેહ સમાન.
જોયો, તે જન્મ બીજા નહીં, આ સંકલ્પ થાય ઈ જ જન્મ. ભગવાનના ભક્ત ભગવાનને હાથ જોડીને કહે છે કે મહારાજ જન્મો જન્મ ભક્તિ દો. એનો અર્થ તમારા અંતરમાંથી ઉઠતા તમામ સંકલ્પો તમારા જ થાય. ભગવાનનો સંકલ્પ થાય ઈ ભક્તિ, અને માયાનો સંકલ્પ થાય એનું નામ આસક્તિ. જન્મો જન્મ ભક્તિ દો અર્થાત મારો એક એક સંકલ્પ રૂપી જન્મ એ તમારા રૂપ જ હોય, તમારી ભક્તિ સ્વરૂપ જ હોય, બીજો સંકલ્પ મને થાય જ નહીં એમ માગ્યું છે એમ સ્વામી કહે છે. કેમ? સ્વામી કારણ સાથે વાત કરે છે.
હોય નહીં હરિજનને ઉદર માને અવતાર,
હોય નહીં
ભગવાનના ભક્તને માતાને પેટ જન્મ ન હોય, એને ગર્ભવાસ ન હોય, એને તો આ સંકલ્પ વિકલ્પ ઈ જ જન્મ છે. અને એ માગે છે કે જન્મો જન્મ ભક્તિ દેજો, કે એ આ જ જન્મ એક એક સંકલ્પ તમારી ભક્તિમય થાવ, બીજો સંકલ્પ જ મને ન થાવ એમ એનું કહેવું છે. લ્યો, આ તમે જાણતા હતા આવી વાતો એમ છે. ઘણા ને ખબર નહીં, તો ઘણાને તો આ નિષ્ઠવાન કાવ્ય છે કે નહીં ઈ જ ખબર નથી. ઘણાને વળી એટલી ખબર છે કે આ કઈક છે ખરું, નિષ્ઠવાન સંગે લખ્યું છે, કાવ્ય જેવું પુસ્તક એકવાર ભર્યું છે, પણ હૃદય પ્રકાશ છે ઈ નથી ખબર. ઘણાને હૃદય પ્રકાશ છે એવી ખબર કરી, ક્યારેક વાંચ્યો હોય, પણ ઉસમે કિતની ગહેરાઈ હૈ ઉસકા પતા નહીં હૈ.
નહીં હરિજનને ઉદર માને અવતાર,
હરિજનને ઉદર માને અવતાર.
ઘાટ બંધાવા ઘાટ નો ન દેવો
નિર્ધાર
જી ઘટ બંધાવા હે અદભુત વાત છે આપણે તો હજી બીજો જન્મ નો લેવો એમ કહી છે સ્વામી એમ કહે છે કે બીજો ઘાટ જ ન કરવો વચનામૃતમાં પ્રશ્ન કર્યો કે સ્નેહનું સ્વરૂપ બ્રહ્માનંદ સ્વામી કે પિંડ બ્રહ્માંડથી નિષ્પૃહ રહેવું એને સ્નેહ કહેવાય પ્રથમનું જમાડી મૂક મહારાજ કે એ તો વૈરાગ્યની વાત થઈ સ્નેહની નહીં જેને ભગવાનની સાથે સ્નેહ હોય એને ભગવાન વિને બીજો ઘાટ જ ન થાય એ કેવી સ્થિતિ હશે એ તો મહારાજ જાણે ને એવી સ્થિતિ વાળા કોઈ ભગત હોય એ જાણે કે મેરા તુમ્હારા દિમાગ મેં આવે એસી બાત નહીં હૈ પણ શબ્દો એવા લખ્યા છે કે ભગવાન વિના જેને બીજો ઘાટ જ ન થાય એને પ્રીતિ છે એમ સમજવું આપણે હશે ને ભારે ભગત છીએ આપણે બધા એને પ્રીતિ છે એમ સમજવું કે છે અને ભગવાન વિના જો બીજો ઘાટ થાય બળબળ તો કપાળમાં ડામ દેને વહમું લાગે એમ વહમું લાગે રોમ રોમ લાગે પછી એને પંચામૃત ભોજન જમતો હોય ધૂળનો ખોબો ભરીને કોક નાખે જેમ પીતો જાય એમ પીતો જાય પછી એને ઓહો મહારાજ વિના બીજી વાસના થઈ મને બીજો ઘાટ થયો ધિક્કાર મને ધિક્કાર અદભુત કથા છે ઘટ બંધાવા એ જ ઘાટનો નવ દેવ નિર્ધાર ભગવાન વિના બીજો ઘાટ ન થવા દો બસ આવો અભ્યાસ આદરો કેમ થાય હૃદય પ્રકાશ પચશે કે ઝાડા થઈ જાય એ જ ઘટ બંધાવા ઘાટ નું નવ દેવું નિર્ધાર શુભ કે શુભ એક નહીં મૂર્તિ બસ એ મસ્તી જુદી છે જે મસ્તીનો અનુભવ અક્ષરધામના મુક્ત કરોડો યુગોથી કરી રહ્યા છે એમાં જ એને રસ છે આપણી સામે એની કઈ જોતા નથી કે આપડે શું કરે છે અહીં કેદી આવશે એવડે એમ કે તમારે આવું હોય તો આવો ન આવું હોય કાંઈ નહીં લાગી ગઈ અમારે તો આપણે ઉતાવળી કરવો ત્યાં જવાની જલ્દી કીજીએ દેર હો રહી હે હોય નહીં હરિજન ને માને ઉદર અવતાર
હોય નહીં
હરિભગત હોય એને તો જન્મ હોય જ નહીં એવા જન્મની વાત જ નથી પણ ઘટ બંધાવા ઘાતનું ઘટ બંધાવા ઘાતનું નવ દેવ
નિર્ધાર
નવ દેવ નિર્ધાર આ ચેલા ગુરુનો સંવાદ આપણા તો ગાભા કાઢના કેવો છે આપણો સત્સંગ ક્યાં અને આ ગુરુ ચેલાનો સત્સંગ ક્યાં આપણી વાતું હજી બીડિયું છોડવાની ક્યાં અને આ સદગુરુ ને શિષ્યનો સંવાદ સંકલ્પ છોડવાનો ક્યાં કિતના ફર્ક હે આમાં ક્યાં મેળ પાડવો પણ નથી લાગતો તમને કે નિષ્કવાલ કાયબે હમાય બાંધીને અભરાય મૂકી દેવું જોઈએ આનું કામ હોશ અદભુત વાત છે આટલી વાત ગુરુ કરીને મૌન રહ્યા તારે શિષ્ય બોલ્યા આવે
શિષ્ય કહે જન્મ મરણનું कारण ये कहवा।
संकल्प ही जन्म मरण कारण से बात समझो।
संकल्प त्या साचु सहू
अद्भुत
संकल्प जा त्या साचु सहू पन संकल्प समे समान।
संकल्प समा तो माया हमाई गई पछ संकल्प थयो तो माया निकली।
ते तो प्रभु प्रताप थी आवे उद्भव अंत अवर बीजा उपाय थे सुखी न होये सन।
हे गुरु ये तो भगवान करे तो छाए बाकी बीजो कोई उपाय ज नहीं के आवु निर्विकल्प थवाय। हे हरि तमे हवे आया आवो आया वारे आवो ये काम आपड़ू नहीं केटलू पुरुष प्रयत्न थी थाय ने केटलू भगवत कृपा थी थाय पण आ निर्विकल्प थई ने मूर्ति नो ज एक सुख लेवू। मूर्ति सिवाय कई न देखव ई तो मारो वालम जेदी एवी स्थिति करी दे जेदी मेल पड़े आपड़े तो बोल करवू पण करना न करना वो उसके हाथ में है। बीजा उपाय थी संत सुखी न थाय कहेश तमे गुरु बात करो छो पण चेलो के जो
माटे कृपा करी हरी समावे संकल्प
हरी संकल्प समावे
सुखे भजिए श्याम ने न पड़े कोई नो खप।
बस भगवान बधु करी दिया चेले नाख्यू भगवान माथे उपाड़ी भगवान ने करी देवानू हतु पण एने मेहनत करवानी हती ने ए मुकी दीधी एने आ तो थाय एवुं नथी हिम जारी गयो ई भगवान करी दे सुखे भगवान भजी बस पत्यू। रागी देवे आया महाराज पाए के महाराज आज तो घर में डखो थियो हूँ महाराज की वाली हूँ थियो छोकरो रोतो तो घर नु मानस माथी मूकी गयो मैं तो हबड़ावी जगाड़ियों का रोवे अने जागता व्याथी एवी खीजाणी मैंने सीधू एम ज कीधु तमे मरो छोकरो मरो मने आवा सुख में जगाड़ी हूँ तो महाराज नी मूर्ति नु सुख भोगवती थी धाम में पुगी गई थी यहाँ जी मैंने हुकाम काटी अबड़ावी एवा ततड़ाव्या आ तो मन लगे आगे थी हालू आवत लगे। पछी प्रागजी कह तो कई नहीं हूँ हालो महाराज अगे एम करीने आया महाराज भाई आवीने बैठा बस महाराज ने कह आऊ छू डखो छो ते है महाराज ई बहु वखाण करती थी अक्षरधाम ना सुख नी ते हसे हारू नही ते मने समाधि कराव मने मन नो करावो। महाराज केम नो करावीए तमे अमारा भगत तो छो ने बे जाओ लो पलंठी वाली मारी हामे बे जाओ मारी हामो नामो जोई रहेजो हारू हामो नामो जोई रहे महाराज नाड़ी प्राण खेचा ક્યાંય ખ્યો બિન કરી ગયા મહારાજ ને કે એમ નહી એમ નહી એમ નહી એ કામ એ કઈક થાય કઈક થયું એમ નહી બીજી રીતે કઈક કરો। મહારાજ કે તો એવું કરો આંખો બંધ કરી દો જો ખોલતા નહી હાર આંખો બંધ કરી મહારાજે નાડી પ્રેણ ખેંચે છે મુજારો થાય છે આંખો ઉઘાડ ને કે એમ નહી કઈક થાય। મહારાજ કે તો ઘરે જાઓ ભજન કરતા રહેજો સમાધિ થાય તો કે એમ નહી મને આમ હું તો ઊંઘમાં હોય ને ખબર ન રે એમ થઈ જાય સમાધિ કે એમ થઈ જાય કુછ તો કરના ચાહીએ દયા કરીને કરી દેવું છે ભગવાન ને જ પણ આપણે કઈક દાખલો તો એ જોશે થોડો કામ ગણવા પૂરતો પણ આને એ નથી કરવું લ્યો। હું ઘણી વખત દાખલો દઉં નાના છોકરાને એની બા કે જા બાબા ચોરે બેઠા છે બોલાય જમવા એટલે નાનું છોકરું ટાબરિયું આવે દાદા હલો માલી બા બોલાવે ખાવા દાદાવળી હું એની જેવું બોલી કે ટુમલને ઉભો કરડો આવું દાદાની લાગી જાય સંઘ પછી છોકરો તો એ કઈ શંકા જ નહીં દાદા ઉભા થાય કે ન થાય આ પાંચ મણના છોકરો તો બાળું જ પકડે હો માંડે કેવા દાદા હું કે એ એ લે ઉભો કરી દીધો
બસ આપણે છે ને આ છોકરે જેમ બળ કર્યું એમ બળ જ કરવાનું છે, બાકી દાદાને જ ઉભું થવાનું છે, હરીને જ કરી દેવાનું છે. પણ છોકરો ખભા ઉલાળે, તમે માથી થોડા ઉભા થાવ, એ હાલો છાણા મને ઉભા થાવ તમારી મેળે, ઈ નો હાલે. ભગવાન કે એમ વિશ્વાસ રાખીને આપણે મહેનત માંડવાની કરવા, બાકીનું કામ હરી સંભાળી લેશે. શિષ્ય તો કંટાળી ગયો વાત સાંભળીને, કે સુખે ભજીએ સામને ન પડે કોઈનો ખપ, કોઈનો ખપ જ ન પડે, ગુરુનો શેનો સંકલ્પ કહેવા પડે, ને વળી ગુરુ ખી જાય ને વળી આબરૂ જાય ને, એ કાંઈ નહીં, ભગવાન તમે કરી દો ને. શિષ્યને એમ થઈ ગયું કે શિષ્ય રહેવા કરતા ચોથા નંબરના થઈ જવાની જરૂર છે, આમાં તો પાર નથી દુઃખનો. રોજ ઉઠીને ક્યાં સુધી પછી આમનામ નમતા રહેવું ને ગમતા રહેવું, આમનામ કંટાળ્યો ન પડે કોઈનો ખપ, આનો અર્થ હું એમ શું કામ કીધું ન પડે કોઈનો ખપ, આજ કે બીજું કઈ, કોઈનો ખપ ન પડે, કલ્યાણ થવું હોય થાય, વળી ઈ હું કોકને તાબેદાર. શિષ્ય કે છે ગુરુ,
જનનું જોર કેટલું નિર્બળ નર કહેવાય, એ જ હરી ધારે હૈયે ટલ્યું તો વાર ન લાગે કાંઈ. શિષ્ય કે છે ગુરુજી આપણે શું બળ કરીએ, અને ભગવાન તો જરીક સંકલ્પ કરે તો આપણું થઈ જાય હારું. લ્યો તે ભગવાન ને એટલું જરીક સંકલ્પ કરતા હું બળ પડે છે તો આપણને એટલો બધા તોડાવી નાખે. શિષ્ય કી જાણો હવે તે ભગવાન શરીક સંકલ્પ કરવાનો, આ ભગત નિર્વાસની થઈ જાય એટલે આપણે પટ નિર્વાસની. એ ભગવાન તમારે બળ પડે એવું નથી ને, અમે મરી જઈએ એમ છીએ, મચી મચીને તૈ થાય એવું છે, તો જરાક કરી દો ને, અમારે મહેનત નહી. ભગવાન કે કોડા હાલી નીકળ્યો છો તે, તને એમ કરી દઈ તો બીજાને શું કામ ન કરી દેવું, તો જ મારે એક એક જીવને કરી દેવું પડે, કઈ કર્યા વગર તને કરી દઉં તો બીજા બધાને કરી દેવું પડે, મારે બીજાને શું જવાબ દેવો. મારે તું કઈક મહેનત કરી તો મારે બીજાને બાનું દેવા થાય, ભાઈ એને આટલી મહેનત કરી છે એટલે કરી દીધું, માટે મારે બીજાને બાનું બતાવવા થાય એટલું તો કર. ક્યાં તમે બહુ જાજુ કરાવવું, અદભુત વાત છે. એ 99% કામ ઠાકોરજી કરી દેવાના છે, આપણે તો 1% કરવાનો છે ને, એમાં તોલો ખંજોળી છે કે અરે તમે દયા ન કરી, આ ન હાલે, આ તોફાન કહેવાય ખોટું. સદગુરુ કહે છે કલ્યાણ,
સદગુરુ કહે એ રીત નહીં, અંતર કરે ઉછેદ, અંતર ત્યાં એ પણ ખરા, ઘાટ ઘાટ ના ભેદ.
ભલા માણસ અંતકરણ હોય ને આ ઘાટ ઘાટ બધું થાય કે છે, એમ અંતકરણ ટાળી દે કે બધું એમ ન થાય.
જ્યારે અંતર વગળી વળી ટળી જાય છે, ત્યારે તે જનને ઉત્થાન ન રહે.
અંતર જયારે ટળી જાય અને ગળી જાય ભગવાનની મૂર્તિમાં, ત્યારે ઉત્થાન નથી રહેતું. એ અદભુત વાત કરી, પણ આપણે કઈક કરવું પડે.
વળી જ્યારે જે જે જનને હરી કરી દે એમ
ભગવાન પોતે કરી દે,
ત્યારે બીજા જનનો કઢાય વાંક કહો કેમ,
એને કરી દેવું પડે.
ભક્તિ તયે ભગવાનની એથી ન થઈ અણુભાર, સોંપ્યું કામ જ્યારે શામને ત્યારે નિસર્યો નર નાદા.
લ્યો હવે ભગત મટી નાદાર થયો, ખોટું છે.
ભક્ત ભક્તિ ભજાવવા કરે ઉદ્યમ મહાપાર,
ભક્ત ભક્તિ ભજાવવા કરે ઉદ્યમ મહાપાર,
જોઈ જનનો દાખડો શ્રી હરિ કરે છે સાર,
જોઈ જનનો દાખડો શ્રી હરિ કરે છે સાર,
દાખડો શ્રી હરિ કરે છે
સાર,
દાખડો કરો.
ભક્ત નું કામ ભક્ત કરે, ભગવાન નું ભગવાન,
ભક્ત નું કામ ભક્ત કરે, ભગવાન નું ભગવાન,
અરે અવલું સવલું
મોટું અજ્ઞાન સોંપવું એ મોટું
અજ્ઞાન
ભક્ત નું કામ ભક્ત કરે ને ભગવાન નું ભગવાન આપણે કરવાનું તો આપણે કરવું પડે કે નહીં એમાં આપણે ખૂટલાય કરીએ છીએ કે નહીં ભગવાન ને કે કરી છે કે નહીં કરી દો મેનેજ કરતા નથી એ નહીં હારું આજથી સુધરી જવું માટે હરિ બલ હૈયે ધરી કરીએ અતિ આખે પ્રભુ ના પ્રતાપ થી આવી જાય જો ઠેપ જે જે થયા તેને કરીને તપાસ અંતર ના અરિજીતવા વનમાં જઈ કર્યો વાસ શબ્દ સ્પર્શ રૂપ રસ સારો ગંધ સુગંધ દુખદાયી દેખી દિલે તજો તેનો સંબંધ એણે એમ કહ્યું નહીં જે કરશે મહાપ્રભુ મહેર અરે અંતર શત્રુ જીતશું સુખે બેઠા ઘેર આગળ મોટા મોટા રાજપાટ ઘર બાર સંસાર છોડીને વનમાં જ્ઞાન આકરા તપ કર્યા એને નથી એવું વિચાર્યું કે ભગવાન કરી દે અંતર શત્રુ જીશું સુખે બેઠા ઘેર અને આપણે એવી દાંડાઈ કરવી સ્વામી કે નો આલે મહેનત કરો ભગવાન ખુશ થશે માટે કે દી દેવો નહીં દિન બંધુ ને દોષ માટે કે દી દેવો નહીં દિન બંધુ ને દોષ માટે કે દી દેવો નહીં દેશો કોઈ દિવસ કોઈ પ્રકારનો ભગવાન કદી ક્યારેય આપણા વાંકમાં હોતા જ નથી આપણો જ વાંક હોય છે આ પાકું સમજી લેજો માટે કે દી દેવો નહીં દિન બંધુ ને દોષ તે પર કરે હરી રોષ જે એમ કે મારું ભગવાને કેમ હારું ન કર્યું એની મત ભગવાન ખીજાય એટલે આટલું હારું કર્યું તોય પાછો એમ કે ભગવાનને મનમાં એમ થાય એને અનુપ મેં આપ્યો મોંઘો મનુષ્ય નો દેહ તોય વાક અમતણો કાઢે કૃતજ્ઞીએ નર્તન પામી નવ કર્યો ઉર્મા એમ વિચાર
નર્તન પામી નવ કર્યો
કરી હરી આપ્યો અમૂલ્ય અવતાર અંતર શત્રુ
જીતવા સારો દીધો સમાજ, અરે ભવ જળ પાર ઉતરવા નર્તન ઉત્તમ જહાજ,
ભગવાને દયા કરી આવો મનુષ્યનો દેહ આપ્યો અદભુત, કેટલા ભાગ્ય માટે પરમાત્માનો પહાડ માનવો જોઈએ એને બદલે એનો વાંક માનીએ ઠીક નહીં. અંતઃશત્રુ જીતવા કેટલી કેટલી સામગ્રી આપી, સત્સંગ આપ્યો, શાસ્ત્ર આપ્યા, જ્ઞાન આપ્યા, સંત આપ્યા, મંદિર આપ્યા, બધું બધું કેટલું કેટલું આપ્યું, તે આપ્યું અવિનાશીએ દયા કરીને દયાળ. હવે હું આળસ કરું તો રહે ખોટ બહુ કાળ, હવે જો હું આળસ કરું તો બહુ કાળ ખોટ રહેવાની. આમ તો ભગવાન હારેથનો શું, જે દીના ભગવાન તેદાનો હું, પણ હજી માયામ ધુબાકા દઉં હરી પાઈ ગયો નચીને હજી હજો નહીં સમજો તો બહુ કાળ સુધી આમ નામ રખડીશું સંસારમાં.
એમ સમજે તે સંત છે હરી ભક્ત કહીએ હરિદાસ,
આવું સમજાયો પણ ભગવાન વાકાટ એ નહીં.
અરે ગુણ ગણે ગોવિંદ માં ને અવગુણ પોતા પાસ,
ભગવાન નો જ ગુણ ગણ કરે, પોતાનો જ અવગુણ ગ્રહણ કરે, પોતાના ગુણ ગણે ભગવાન માં અવગુણ ગણે એવું હલતું છે. હરિભગત માં ને સંત માં એવું ગુણ નો લેવા, એ તો ભગવાન નો તો ક્યાંથી લેવાય. સીતાજી ને ભગવાન કે રામચંદ્ર વનમાં મોકલ્યા તો રામચંદ્ર ભગવાન નો સીતાજી એ ગુણ લીધો કે રામચંદ્ર પ્રભુ તો બહુ દયાળુ છે, મને ભગવાન કે વનમાં મોકલી છે પણ હવે તો બહુ દુખી થતા હશે, પસ્તાતા હશે, માટે હે લખનજી તમારા ભાઈ ને કેજો કે હું અહીંયા વનમાં વાલ્મીકીજી ને આશરે આશ્રમમાં બહુ સુખી છું, મારે બાબત નું કઈ ખોટું ન લગાડે, દુઃખ ન લગાડે. જોયું સીતાજી ની સમજણી મહારાજે અંતના 11મા વચનામૃતમાં વખાણી. આપણે હશે ને એવી ધરી ધાર્યું ન થાય, ડાસા થાય, ચાર પાંચ પ્રકારના લાલ પત્તા પીળી થાય, આમ લાઈનમાં ઉભું રહેવાનું કોણ એ ફાવે નહી, હા વૈશ્વમાં ટાપકે સીધો ડીશ ને અડાળી લઈને અક્કલ ઠામુકી આવી નહી, આનું હું કરું. શિસ્ત તો નામે જાણે નહી, એમ જ્યાં વયના માથા ભરાવે ને જ્યાં વયના માકલા મારે, હું બોલું ને ક્યાં ઉભું રહેવું ને ક્યાં જવું ને કેમનું હાલવું એકે વાત ની ખબર પડે નહી, ગાંઠવું નહીં કોઈને પાછું, લ્યો વાતની વાતમાં અવગુણ જ આવ્યા કરે, અવગુણ જ આવ્યા કરે. કમનસીબ ને દિવ્ય મતી ના પ્રગટી, ના લેવાય અવગુણ. એટલું યાદ રાખજો ગરીબ નો અવગુણ આવતો હશે તો તવંગર નો આવશે, કુસંગી નો આવતો હશે તો ધીરે ધીરે સત્સંગી નો આવશે, અને જેનું ભજન કરે છે ને એ પરમાત્મા નો આવશે. કોઈ નો અવગુણ ના લ્યો, સબ મે હરી બેઠા હે વંદન કરો, પણ અભાવો ના લ્યો. થોડી નવાઈ જેવી વાત તમને લાગશે પણ વાત હકીકત છે. જેને ક્રોધ કરવાની ટેવ હોય ને એને બધામાં જ થઈ જાય, જેને કુદ્રષ્ટિ કરવાની ટેવ જ હોય ને એને મા બેન દીકરીમાં થઈ જાય ક્યારેક, માટે એ ટેવું જ ખરાબ છે. ક્રોધ કરવાની, લોભ કરવાની, અવગુણ લેવાની, બધી ટેવ જ ખરાબ છે. માણસ ગુણગ્રાહી થાય, બસ ગુણ કો દેખો, અવગુણ શું કરવા લ્યો. દુર્યોધન ને યુધિષ્ઠિર ને બેને હારે મોકલ્યા હતા પ્રભુએ, જાઓ દુર્યોધન એક સારા સજ્જન ને ગોતી આવ્યો અને આને કે એક દુષ્ટ ગોતી આવ્યો, બે આવીને એમ કહ્યું તું કે એવો કોઈ નથી. અદભુત કથા છો, માટે કે છે કે અવગુણ ન લેશો. ગુણ ગણે ગોવિંદ માન અવગુણ પોતા પાસ, ભૂલે પણ ભાખે નહી વૈખરીએ એ વેણ, કે મારું દુઃખ મીઠું નહીં શામ કાવે સુખ દેણ, દાસના દુઃખ કાપવા તિકમ રહેશે તૈયાર, મારું દર્દ મીઠું નહીં કરું ક્યાં પોકાર, આવી વેવલાઈ ન કરવી કેશ. હે મારું દુઃખ મીઠું નહીં કોને કેવું, આમ તો ભગવાન કેશે ને ભગવાનના ભગતના દુઃખ ટાળે છે, મને કઈ ટાળ્યું નહીં,
અને ભગવાન તો પાછા સુખદાયી કહેવાય છે, આમાં શું સુખદાયી, એવા સંકલ્પ કરશો નહીં.
એમ બોલે અભાગ્યો, દય હરી ને દોષ, મીઠા વાક મહારાજ નો કાઢી કરે અફસોસ. અરે એવા ભક્ત બહુ જગત માં, તે પર કરે હરીરીશ. માટે દોષન દેવો નાથ ને સદગુરુ કહે સુણ શિષ્ય,
એમ ન કરે અફસોસ. રાત દિવસ રુદિયા વિશે દઈએ હરીને દોષ, રોષ કરી હરી રીસે નહીં. જો આવી રીતે અફસોસ કરીએ અને ભગવાનને દોષ દઈએ તો પછી ભગવાન ખીજાય નહીં, પછી પ્રભુ આપણાથી રિહાય. બોલો, ભગવાનને એમ થાય કે આનાથી આગળ રહેવું. માટે ભગવાનના ભક્તે ભગવાનમાં ખૂબ પ્યાર કરવો, અવગુણ લેવો નહીં, એક છે જ નહીં એનામાં અવગુણ, સવાલ ક્યાં. પરમાત્મા તો નિર્દોષ છે, અકળ છે, મહાન છે, બધો વાંક આપણો જ હોય, આ વાત સમજી રાખવી. માન નું અંગ હોય ને એને મુશ્કેલી બહુ થાય હો, માનના અંગ વાળા બહુ સત્સંગમાંથી પડી ગયા છે. માટે માનની ઈચ્છા સત્સંગમાં ન રાખવી, જગતમાં રાખવી, સમજ્યા. ઘણા માણા એવા છે જગતમાં માળા, બૈરાને હાજી જોડી હાથ જોડી હાજી હાજી કરે, અને ન્યા બિચારા હાવ દાસની જેમ વર્તતા હોય ને, પાછા ભગવાનની આગળ ને સાધુની આગળ ને બહાર બીજે માન રાખે, ખોટે મોઢા ઉજળા, એ ખોટું છે.
શિષ્ય કહે સદગુરુ સુણો, કહી કૃપા કરી વાત, જે જે મેં પૂછ્યું એ કહ્યું તમે બહુ ભાર.
પ્રસંગ પૂરો થયો, હવે આ પ્રસંગ પણ બહુ અદભુત છે. શિષ્ય હવે ગુરુને કહે છે કે હે ગુરુ મહારાજ, બહુ તમે કૃપા કરી, બાપ બહુ દયા કરી, મેં જે જે પૂછ્યું તે બધું જ તમે દયા કરીને બહુ પ્રકારે કહ્યું. શત્રુ સર્વે શોધીને દેખાડ્યા દગાદાર, દીપક દીધો હાથમાં ને અળગું કર્યું અંધાર. કોટી કોટી કૃપા કરી, ખોટ દેખાડી, ખોળ ખોળી ખોળીને કોટી કૃપા કરીને બધી ખામીઓ મારી ઓળખાડી. અણસમજે લઈ એકઠી ભેળી કરી હતી, ભોળ ભોળપણમાં બધું અણસમજણે ભેળું કર્યું હતું અજ્ઞાન, એ આજ તમે ઉડાડી દીધું, મને જગાડી દીધો, ભાન કરી દીધો હાચી.
જેમ છે તેમ જણાવ્યું, અજી અજાણ્યું ન રહ્યું, એ
બતાવી દીધું.
હવે હું ચેતું નહીં તો એ મારો અવિવેક.
આહા, અદભુત વાત. હવે જો હું ના ચેતું, જીવન ના બદલું, મોક્ષની વાતમાં ન સમજો તો મારો અવિવેક છે, હવે તમારો વાંક નહીં.
અરે રે, અણ સમજો ને એટલી આપે શિખામણી કોણ,
મને અજ્ઞાની ને આટલી શિખામણી કોણ દે દયા કરીને, શું તમારે જોતું છે મારી પાસેથી.
પરમ હેતુ છો માહેરા, તે જોયું સહુ મે જોણ,
તમે મારા હિતકર છો, પરમ હિતકર છો, એ મેં જોઈ લીધું, અનુભવી લીધું છે.
વળી પૂછું એક વાર્તા, દોય હરિના દાસ, એક દેખે હૈયે હરી મૂર્તિ, અને એકને બહુ વિશ્વાસ.
હવે એક નૂતન પ્રશ્ન ઉઠાવ્યો શિષ્ય, કે ગુરુજી એક પ્રશ્ન છે, બે ભગત છે, એક ભગત અખંડ ભગવાનની મૂર્તિને આત્મામાં પ્રકાશ યુક્ત દેખે છે, અને એકને હજળ બમ વિશ્વાસ છે,
કે મારે વિશે અખંડ ભગવાન બિરાજમાન છે અને એ જ સર્વકર્તા છે, ઇન દોનો મે ક્યા ફર્ક.
યહ બેહુ બરોબરી પામે પ્રાપ્તિ એક કે ફેર છે કઈ ફળમાં, એ સદગુરુ કહો વિવે.
આ બે ને પ્રાપ્તિ હરખી ફેર.
ત્યારે સદગુરુ બોલ્યા સાંભળ શિષ્ય સુજાન, જેને ભરોસો ભગવાન નો તેનું પરમ કલ્યાણ. પારસના સ્પર્શ થી લોહપણું ન રહે
લગામ,
પ્રભુ પરશ પ્રતાપ થી વામે સર્વ
વિકાર,
વામે સર્વ વિકાર.
અદભુત વાત છે શિષ્ય, જેને ભગવાન નો ભરોસો છે એનું પરમ કલ્યાણ. મૂર્તિ અખંડ દેખાય છે એનું જ થઈ ગયું, ને આનું થઈ ગયું સમજો. કેમ? તો કે પારસ નો સ્પર્શ થાય લોઢાને ત્યારે લોઢું લોઢું ન રહે, સોનું થઈ જાય. તેમ પ્રભુનો જેને સ્પર્શ થયો, પ્રભુનો પ્રતાપ જેને સમજાઈ ગયો, ભગવત કૃપા વિના વિશ્વાસની મજબૂતાઈ ન હોય. પ્રભુ કૃપા બિન ન જાની જાય પ્રભુ કી પ્રભુતાય. માટે ભગવાનનું એને જ્ઞાન થયું, વિશ્વાસ થયો, તત્વથી કે મૂંઢપણાથી ઈશ્વર કૃપા એને થઈ ગઈ છે. પ્રભુ સ્પર્શ પ્રતાપ એથી એના તમામ વિકારો નાશ પામી જશે. જડમાં પણ જાણવો એટલો ચમત્કાર, ચૈતન્ય ઘનમય મૂર્તિ તે મળતા સુખ અપાર. ઓહો, કે જડ વસ્તુમાં જો આટલો ચમત્કાર હોય પારસમણીમાં, તો ભગવાન તો પરમ ચૈતન્ય ઘન મૂર્તિ છે. એ મૂર્તિને જે મળ્યો એનો વિશ્વાસ થયો, એની તો શું વાત કરવી. કે માટે ન્યૂન ન માનવું, રહેવું આનંદમાં અભિરામ, જેને મળ્યા પ્રગટ પ્રભુ તે સહુ છે પૂર્ણ કામ. આહા, જેને ભગવાન મળ્યા, ભગવાનનો વિશ્વાસ મળ્યો, ઉપાસના મળી, નિષ્ઠા મળી, એ બધાય પૂર્ણ કામ છે. માટે વિશ્વાસ મોટી વાત છે. ભગવાનનો ભરોસો,
એ જી ભીતર ભરોસો ભગવાન નો, જોઈએ જનને જરૂર.
ભક્તને પૂરેપૂરો જોઈ ભરોસા વિના કોઈ કામ થતું નથી. માટે ભગવાનના ભક્ત વિશ્વાસમાં નબળું ન રાખે, વિશ્વાસ એને વાલો ઢુકડો. લ્યો, ઓલો એક સાધુ થયો તો પછી પાછો આવ્યો મંદિરે જાય, ગામડાના બોળા માણા સાધુ આવે ને, સાધુ એ વાતની વાતે સાધુ કે પુરાણી બાર ગયા છે, શાસ્ત્રી રોહડામ છે. એટલે ગામડાના બે ચાર ભાભાને એમ થયું કે પુરાણી ને શાસ્ત્રી શું બધું હશે. તો કે પૂછ ને આવડો આ થયો તો સ્વામી. એ લ્યા, તું સાધુ થયો તો ને, એ તને ખબર હોય આ પુરાણી હું ને શાસ્ત્રી હું તે શું કહેવાય યાર. નામ તો માધવદાન તદ્રુપદાસ છે, તો પુરાણી શાસ્ત્રી એ હું શિંગડું પૂછડું, આ શું છે વધારાનું. બળદ ની શિંગડા પૂછડા હોય પણ આ શું. ઓલે કહ્યું કે વાત તમને પૂછવી જોઈએ ને. લ્યો, કહી દઉં જેમ છે એમ કહી દઉં કે જેના છે 50 ગૌ પ્રભુ શેટા રે એનું નામ પુરાણી. હા, ઓલા ભાભા કે એટલે આવડે વાત જાણ્યું કે. અને શાસ્ત્રી કે જેનાથી 100 ગૌ ભગવાન શેટા રે એનું નામ શાસ્ત્રી. હા એટલે હાજુ એક બીજો બુદ્ધિશાળી છે એટલે હાસુ કે છે ને. એવો અર્થ હોય તો કે હા, તો કે ભગવાન પાસે કોની રહે? તો કે વિશ્વાસી ની પાસે રહે. બાકી શાસ્ત્રી પુરાણી થયા પણ ભગવાન ની નિષ્ઠા ન હોય, ભગવાન નો વિશ્વાસ ન હોય તો એનથી આઘાત રે ને ભગવાન, એમાં ખોટું છે. અદભુત વાત કરી.
જેવાલા તારો વિશ્વાસ, મારો છે શ્વાસ, શ્વાસ તજીને મારે કેમ જીવવું. તજીને મારે કેમ જીવું.
આધ્યાત્મિક માર્ગમાં પરમાત્માનો વિશ્વાસ એ શ્વાસ છે. જેમ કે શ્વાસ તૂટે એટલે માણસનું મૃત્યુ થાય, એમ પરમાત્માનો વિશ્વાસ તૂટે એટલે એનું આધ્યાત્મિક માર્ગમાંથી પતન થાય છે, મૃત્યુ થાય છે.
વિશ્વાસી વાલા તને અતિશય વાલા,
વિશ્વાસી વાલા તને અતિશય વાલા,
વિશ્વાસી ને વશ રહો ધર્મ લાલા,
વિશ્વાસી ને વશ રહો ધર્મ લાલા.
હે વિશ્વાસી માં વાલા, તારો છે વાસ, શ્વાસ તજીને મારે કેમ જીવવું.
વિશ્વાસી ભક્તો ભગવાનને બહુ વાલા છે. વચનામૃતમાં એક પ્રશ્ન છે કે બે પ્રકારના ભગત છે. એક ભગત તો એવો છે ભગવાન જેમ કે એમ માની લે, પટ લે, કોઈ શંકા નહીં, દાદા ખાતર જો. અને એક ભગત એવો છે કે વાત કરે ભગવાન એમાંથી ફાવે એટલું માને, બાકીનું પોતાની બુદ્ધિનું ડાપણ વાપરે. આટલું ઠીક ન કહેવાય ને, આમ ન કહેવાય ને, એ બે માં કોણ શ્રેષ્ઠ? ત્યારે ભગવાન કહે છે વિશ્વાસી શ્રેષ્ઠ છે. તે રામકથામાં રામચંદ્રજીએ કહ્યું છે કે મારે વિશ્વાસી જે કોઈ રહે તેની માતા જેમ બાળકની રક્ષા કરે છે એમ હું રક્ષા કરું છું, માટે વિશ્વાસી શ્રેષ્ઠ છે. વિશ્વાસીમાં ભગવાન વાસ કરે છે.
વિશ્વાસ રાખ્યો વાલા દાદા ખાચરે,
વિશ્વાસ રાખ્યો વાલા દાદા ખાચરે,
એના બધા કામ તમે કર્યા સત્વરે,
એના બધા કામ તમે કર્યા સત્વરે,
રહ્યા તમે સદાય તેની જ પાસ, શ્વાસ તજીને મારે કેમ જીવવું.
દાદા ખાચર ની વાત આવી તો એક વાત કહી દઉં. શ્રીજી મહારાજ સંતો ભક્તો હરિભક્તો સાથે ઘેલે નાવા ગયા. સાંજની વેળા આકાશમાં વાદળા થયેલા, થોડો થોડો વરસાદ આવે. ઘેલાને કાંઠે તીર્થવાસી બચારા હાંજે રોટલા ખીચડી કરવા માટે પણ પાણા મૂકી હાટીકા હળગાવીને બેઠેલા, પણ વરસાદ આવે ને અગ્નિ ઓલાઈ જાય. ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિ થઈ, શ્રી હરિ તો ગરીબના ભેલી, દિન દુખીઓ જોવે એટલે હૃદય પીગળતું, કોઈને દુખીઓ રે દેખી ન ખમાય, દયા આણી રહે તી આકળા થાય. આ ભગવાનના ગુણ ભગતમાં આવવા જોઈએ, પણ ઘણા ભગત નથી, કાંઈ નહીં. બોલો, બિચારો ભૂખે મરી ગયો પણ કે મારું વ્યાજ લાય લાય લાય, તું હુળીએ છડ મારા પૈસા લે, જવા નથી જીવતો, પછી ઈવડે મને મળ્યો. હરિભગત આ ઘેરે હું, મેં કીધું લે હું તમારું હરિભગત બગડે, બધા ફરિયાદ આ અમને કરે, પછી તમારી બધાની કઠણાઈ અમારે શું કરવું. પછી હું એને એક દાખલો દઉં. મેં કીધું એક ગામમાં બકરી બહુ ભૂખી થઈ, બધાની ખડકી નજર કરે, ખડકીમાં કાંઈક ખાટલામાં કાંઈક તલ કાંઈક ડોડા મગફળી બધું હોય, સમજ્યા? પણ
ભગત નું ઘર ન હોય ને એટલે બકરી ને એમ થાય કે આને ઘરે ન જવાય, કારણ કે આ થાળા મારે. ભગત હોજા હોય એક ખડકીમાં આમ નજર કરી, ડોશીમાં બેઠા બેઠા માળા ફેરવે અને ખાટલામાં તલ હુકવેલા, બકરીને થયું કે આ ભગતનું ઘર છે અને મારી ભજનમાં મસ્ત છે. હરિનામમાં ડૂબ્યા હોય એટલે પછી ધ્યાન ન રહે એટલે મારે ટેસ્ટી તલ ખવા હે. બકરી ધીમે ધીમે લંબાતે પગલે ખાટલે પૂગી, મંડી તલ ખાવા. આ માળી તો હાથમાં માળા આમથી રાખીને બેઠા હતા, બાકી તલનું ધ્યાન હતું અને તલનું ધ્યાન રાખવા જ બેઠા હતા. એ કઈ ભગવાનનું ધ્યાન રાખવા માળા નહોતી, પણ એમ કે જે ફરી એમ ડબલ રોલમાં કામ હાલે તાલે, વાંધો નહીં થાય થોડું ઘણું. પણ બકરી બિચારીને એમ કે આ માળી ભગત છે જ નહીં, કઈ આપણને બહુ એવું કંદડે એમ, એ તો આંખી વેચીને માંડી ખાવાની ભૂખી થઈ તે મારું કામ. અને બહુ ભૂખ્યા હોય ને એ બિચારા ગમીને માથું નાખ્યો પછી માર ખાય, અને ખાસ પૈસા વાળાની પડખે માથું નાખે કે આ બિચારા આપણને છે ને ગરીબને અધ્ધે લાવશે તે વધારે હોરીને હરખો કરી દે. એમનામ પૈસા વાળા વધારે વધારે પૈસા વાળા થતા જાય ને ગરીબ બધા વધારે વધારે ગરીબ થતા જાય. આપણે એમ કે આમ કેમ થાય, કારણ કે ગરીબ બધા દોડી દોડીને પડખે જાય છે, પૈસા વાળા થાય પૈસા વાળા થાય, તો ઈવડે એને હોરી હોરીને જ પૈસા વાળા થતા જાય. ક્યાં કમાલ હે વિશ્વ કી, ગરીબને હોરીને જે આગળ આવતા હોય ને એ અક્ષરધામમાં કોઈ દી ન જાય, ત્યાં એની હારું સાવ તાળું છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે અમે ચાર થી બી છે, એક ગરીબ, બીજો બ્રાહ્મણ, ત્રીજો ભક્ત અને ચોથા ભગવાન. એનાથી બેવો કારણ તો બીક જ નહીં. બકરી બિચારી તલ ખાતી હતી, ન્યાયને ઓલા માળીને હરી ધ્યાન તૂટ્યું, બકરીને જોઈ ગયા હાય રામ, બકરીને હવે દશા થવાની. એ બકરીને કાંઈ કીધા વગર માળી તો માળા એક વાર મૂકીને ધીમે પગલે જઈને બાણ ઉભીને કરી એવા. મારે એડે કોકનું ઘર હોત ને તો આંકડો પડકારો કરીને એકાદો ઈટાડું ઢેફાડું મારે જ ને વહી જાત, આ તો બાયણું જ બંધ કર્યું. અને પછી માળીએ નિરાયતે ધોકો ગયો. બકરી કે આ હા હવે થાય એ ખરી, મરી ગયા આજ. અને પછી જે ડોશી મંડાઈ પડ્યા માળા એઠી મૂકીને ધોકો લઈને બકરીને તો બેસારીને તો તલ બારા કઢાવી નાખ્યા હું, અને ધોળે દિવસે તારા ભાળી ગઈ. હા, અને પછી બારણું ખોલીને કે આવજે હવે ખબર પડે, અમને માળા ફેરવતા જાણીને ગીરી ગઈ. હું અમે માળા જ ફેરવી છીએ, હાલી નીકળી છો તેમ. બકરી બહાર આવી તા બધા બકરા ભેગા થઈને ઊંઘવા માંડ્યા, એટલે હું છું મરી ગઈ કે અધમુઈ કરી નાખી. તો ક્યાં ગઈ હતી, ઓલા ઘરમાં, ન્યા જવાય, કોઈ દિન જતા અમે ન્યા, તું ભોળી ન્યા ગુડાણી, તું જો તું અમને અનુભવીને સુખી થવા ગઈ હતી, કાં કેમ થયું તારી એમ છે. પછી બકરી કહેવા માંડ્યો બધા એ ઘરમાં જાયજો, જે ઘરમાં માળા ફેરવતા હોય ન્યા ન જાયજો. અરે 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 હૈદી કરી નાખ્યો. મારો કહેવાનો અર્થ, દુખી દિન ભૂખ્યા ઉપર કૃપા રાખો, કૃપા રાખો. ભગવાને તમને કંઈક આપ્યું હોય તો કોકને કપડાં આપો. ઈશ્વરના ભક્તએ પરમેશ્વર જેવા ગુણોએ યુક્ત થવું જોઈએ. શ્રીજી મહારાજ કોઈને દુખીઓ જોઈ શકતા નહોતા, અંધન વસ્ત્ર આપીને એનું દુઃખ ટાળતા. તો આપણે કોઈને દુઃખી નહીં કરવા જોઈએ, આપણો સ્વાર્થ સિદ્ધ કરવા કોઈને ઠેકાણે પાડી દેવા નહીં જોઈએ. સૌનું ભલું કરો, એમાં જ આપણું ભલું છે. પેલી બકરીની વાત સાંભળીને તમે, ડોશીએ એના મગજમાં એવી છાપ ઊભી કરી દીધી કે માળા જેના હાથમાં હોય એનાથી આઘું રહેવું, સર બધાય માળાવાળા એવા ના હોય, એમ આપણે લઈને સત્સંગ ભગોવાય કે ભગતથી આઘા રહેવું એવા ભગત આપણે ના થવું. ભગવાન સ્વામિનારાયણની વિચારધારા સૌનું ભલું કરવાની, સુખી કરવાની હતી. એ ગેલા ને કાંઠે ગયા અને ગરીબો ને દુખી થતા જોયા, વરસાદ વરસતો હતો. મહારાજ જીવા ખાચર સાથે હતા, એમને વાત કરે છે, જીવા ખાચર આ ગરીબો બિચારા દુખી થાય છે, આને માટે આપણે એક ધર્મશાળા બંધાવી. તારે જીવો ખાચર કે મહારાજ આ વાત બધા ગણાય આવેલ્યા હવે, આપણે થોડા એની હારું નવરા હોય. મહારાજ તો હામું નામું જોઈ રહ્યો જીવા ખાચર. પછી નદીએ જઈને નાયા, દરબારમાં આવ્યા, સભાભરાણી બધા આવીને બેઠા, ત્યારે ભગવાન દાદા ખાચરને જોઈને કહે છે, દરબાર દાદા, તીર્થવાસી હેરાન થાય છે, માટે આપણે એના હારું એક ધર્મશાળા બાંધી હોય તો હારું. દાદો ખાચર કે હો મહારાજ, કયો એવી બાંધી, બીજાના ભલા માટે આપણે વાપરી રૂપિયા. ત્યારે મહારાજ કે ધર્મશાળા તો તૈયાર થતા વાર લાગશે, પણ હમણાં ને હમણાં, અરે મહારાજ મારો એક ઓરડો ખાલી કરી દો દરબારનો, એમાં તીર્થવાસી રાખો સુખેથી, અમે એક ઓરડામાં રહેવું બધાય. ત્યારે મહારાજ કહે છે, ધન્ય મારો દાદો, શાબાશ. અને જીવા ખાચર ને કહે, જીવા ખાચર જોયું ને તમને કહ્યું તાર, તમે શું જવાબ આપ્યો? અને દાદા ખાચર ને કહ્યું તાર, એને કેવો જવાબ આપ્યો? અને તમને મનમાં કાયમ એમ થયા કરે છે કે મારા દરબારમાં શ્રીજી મહારાજ ને સંતો નથી રહેતા, દાદા ખાચરના દરબારમાં જ બધા રાજદી રહેશે, એટલે દાદા ખાચરનું નામ સત્સંગમાં મોટા હરિભગત તરીકે આવે ને મારું નથી આવતું, તમને મનમાં એમ થાય છે ને? પણ જો અમે એટલા સારું દાદા ખાચરને ઘરે રહીએ છીએ, અદભુત વાત છે ને.
વિશ્વાસ રાખ્યો વાલા દાદા ખાચરે,
વિશ્વાસ રાખ્યો વાલા દાદા ખાચરે,
એના બધા કામ તમે કર્યા સત્વ રે,
એના બધા કામ તમે કર્યા સત્વ રે,
રહ્યા તમે સદાય એની જ પાસ, પાસ વિના રે મારે કેમ જીવવું.
સ્વામિનારાયણ ભગવાન સાંભળે, અને સ્વામિનારાયણ નું નામ લેવાય એટલે ગઢડું ને દાદો ને લીલુડો લીમડો સાંભળ્યો, એવી અદભુત ગુજરાત ધરામાં ગઢપુર ગામમાં ગાથા લખાણી. એક દાદા ખાચર ની વાત યાદ આવી, કહી દઉં. દાદા ખાચર ને અંગ્રેજ સરકાર નું કામ હતું, જ્યારે ધરતી ઉપર એ લોકોનું શાસન થયું ત્યારે પોતે દાદા ખાચર લીમડી ગયા હતા કામ પતાવવા, ને મુરજી શેઠને ઘરે ઉતર્યા, અને અંગ્રેજ કંઈક બાજુના ગામમાં હતો તે લીમડી મુરજી શેઠને ઘરે ઘોડું બાંધી, અને દાદા ખાચર એની વાહે વાહે ફરે, ઓલો ગામડા ફરતો છે. એક મહિનો થઈ ગયો દાદા ખાચરનું કામ પતે નહીં. પછી મોટીભાઈ અને લાડુભાઈએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ દાદા ખાચર ઘરેથી નીકળે આજ મહિનો થઈ ગયો, હવે એને પાછા તેડાવો, કેદી આવશે, એનું કામ ક્યારે સરકારમાંથી પૂરું થશે. પછી મહારાજે એક કાગળ લખ્યો, એ લીમડી પગાડ્યો મુરજી શેઠને ઘરે. મહારાજે કાગળમાં લખ્યું કે દાદાને માલુમ થાય કે મારો કાગળ મળતાની સાથે ઘોડા માટે સરાજામ નાખી, તારા કપડાં બધા પહેરી, તરવારે ઢાલ બાંધી અને ઘોડા માથે બેસી ને સીધો અંગ્રેજને જઈને મળજે, અને કામનો ફેંસલો કરી અને પાછો ગઢપુર આવ્યો. દાદા ખાચરને લેટર પહોંચ્યો, દાદા ખાચરે વાંચ્યો, દાદા ખાચર વિચાર કરે છે કે આ બધું તો આપણા હાથમાં છે પણ કામનો ફેંસલો આપણા હાથમાં નથી, એ તો અંગ્રેજ સરકાર કરે તો થાય પણ ભગવાને કીધું એમ કરવું, એટલે એ ગામડેથી સીધા લીમડી ગયા ને મુરજી શેઠને ઘરેથી ઘોડું લીધું, પછી બધો સરાજામ ટીંગાડ્યો, તરવા ટીંગાડી, ઢાલ ટીંગાડીને ઘોડે સવાર થાય અને સીધા ઘોડા હોતા અંગ્રેજ સરકાર પાસે ગયા, જેમ મહારાજે કીધું એમ. અંગ્રેજ સરકારને કહે છે કે નમસ્કાર, હું ગઢપુરનો દાદો ખાચર જય સ્વામિનારાયણ કહેવા આવ્યો છું, કે પણ તમારા કામનું તો કે મારું કામ પત્યું નહીં, એટલે મને સ્વામિનારાયણ ભગવાનનો કાગળ આવ્યો છે કે તમે અહીં આવતા રહ્યો. ત્યારે અંગ્રેજ સરકાર કે પણ ઊભા રહ્યો, તમારું કામ પતાવી દઉં, એમ કરીને તરત જ સિક્કા મારીને સહી કરી અને કામ આપી દીધું. દાદા ખાચર કે આ મહારાજે કર્યું. પછી આવ્યા ગઢડે, સભામાં વાત કરી, ત્યારે સભાએ જાણ્યું કે સ્વામિનારાયણ ભગવાન સર્વ કરતા હરતા છે, એટલે દાદા ખાચરના કામ કર્યા બધા સત્વરે, તમે બધાય કામ કર્યા છે, માટે ભગવાન સ્વામિનારાયણનો વિશ્વાસ દાદા ખાચરે જેમ રાખ્યો તો એમ આપણે રાખવો.
જે જે તમારે હરિ શરણે રે આવ્યા, જીવન કહે એને તાર્યા છે ખાસ પાસ, તજીને મારે કેમ જીવવું, હજ શ્વાસ તજીને મારે કેમ જીવવું,
શ્વાસ છોડીને કેમ જીવવું, ભગવાનનો વિશ્વાસ રાખો, પ્રભુ કે એમ કરો, બસ એમાં મજા છે, ડાપણ ન કરવું. ભગવાન ગયા હતા વેલાલ, જસંગભાઈની ઘરે ઉતર્યા હતા, આરે સાધુ સંતો હતા. પછી મહારાજ કે હવે અમારે નીકળવું છે, ત્યારે જસંગભાઈ કે મહારાજ એમ ન વયું જવાય, અમારા કુટુંબના 18 ઘર છે, 18 ઘરે થાળ જેમાં કેડે જવા દે હું. પ્રેમી ભગત હરિના વિશ્વાસી, ત્યારે મહારાજ કે તો એમ કરો 18 ઘરે આજ થાળ કરાવો એ કાર્ય. પણ જયસંગભાઈ કે મહારાજ 18 ઘરે અને 18 ઘરે અમે થાળ કરાવીએ, ત્યાં તમે 18 ઘરે કોળિયો કોળિયો જમો, એમાં અમારું શું પલેવાર થાય, એવું ન હાલે. મહારાજ કે જાઓ એક એક લાડુ જમશું બધા ઘરે, એક એક લાડુ તક હા. પછી 18 ઘરે વેલાલમાં હો આ બની ગયેલી વાત છે, જયસંગભાઈએ 18 ઘરે કહી દીધું કે 4 લાડુનો 1 લાડુ કરજો મોટો, અને મહારાજે વચન દીધું છે કે 1 લાડુ જમશું, ક્યાં જવાના છે, કર્યા 18 ઘરે થાળો, અને ભગવાન શ્રી હરી નીકળ્યા જમવા. પહેલે ઘરે જઈને થાળ જમ્યા, ત્યાં તો મોટો જબર લાડુ. મહારાજ જયસંગભાઈની કે આ હું આવા મોટા લાડુ દે મહારાજ, અમે પટેલ, અમારા લુગડા જાડા, બોલી જાડી, બધું અમારે લાડવાય જાડા કેસ. મહારાજ કે બધે ઘેરે આવાય છે, તો કે બધે ઘેરે એમ જ હોય ને, આ બધા એ ખરખાશ કે. મહારાજ બહુ હંસ્યા, થાળ જીમા 1 લાડુ જીમા, પછી બીજે ઘેરે 18 ઘેરે મહારાજ એવી રીતે થાળ જીમા. અને પછી અદભુત વાત તો એ બની હતી, સાંજે જસંગભાઈના બેન હતા વખતબા, એને મહારાજ કે વખતબા આજ તો લાડુ જીમા પેટ ન જ ભરાણું, માટે હારો થાળ કરો. પછી સાંજે થાળ કર્યો ત્યારે મહારાજ સાંજે જીમા હતા. અદભુત વાતો છે. આવા પરમેશ્વરનો વિશ્વાસ નહીં એ નાસ્તિક માણસનું કોઈ દી ભલું થવાનું નહીં ભાઈ. પરમાત્માનો વિશ્વાસ રાખો. આવી લીલા મહારાજે વેલાલમાં કરી જયસંગભાઈને ઘરે. એમ વિશ્વાસીનું ભગવાન ભલું કરે છે. હવે જેને હૈયામાં ભગવાનની મૂર્તિ અખંડ દેખાય છે, એ પ્રકરણની વાત પૂરી કરી કથાને વિરામ આપશું, થોડીક વાર લાગશે.
જેને ઉરખંડ રહે હરિ મૂર્તિ હૈયા મોજા,
જેના હૈયામાં ભગવાનની મૂર્તિ અખંડ રહે છે,
તેની વાત વર્ણવી કહું હૃદય માધા.
હવે એની વાત કરું છું, હે શિષ્ય
તું હૃદયમાં ધાર, વિશ્વાસીની વાત તને કહી. જેમ પામે કોઈ ચિંતા મળી, જે જે ચિંતવે તે થાય,
તેમ જેને ઉર મૂર્તિ રહે તે દેખે જે જે ચાહા.
જેમ કોઈની પાસે ચિંતામણી હોય એ માણસ જે ચિંતવે એ થાય, એમ જેના હૃદયમાં મૂર્તિ અખંડ રહી એ માણસ જે જે ચિંતવે એ બધું જ થાય છે, જે ઈચ્છે તે થાય હો. તે ઈચ્છે જો અમરાવતી, કે ઈચ્છે જો કૈલાસ, બ્રહ્મલોક ઈચ્છે વૈકુંઠને તો દેખે સમીપે દાસ, શ્વેતદીપ ગોલોક ઈચ્છે જો અક્ષરધામ, દેખી દ્રગે પોતા તણે માને પૂર્ણ કામ. સંકલ્પ થયો નથી, દેખાણું નથી, વળી રહેવાસીજી એ ધામના, તેહને દેખે તેહ, અગમ ન રહે એહને જુએ ચિંતવી જેહ, જો જોવા ઈચ્છે મુક્તને તો દેખે મુક્ત મંડળ, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં ન રહે કોઈ અકળ, એને કાંઈ અકળ ન રહે. આવો હરિમૂર્તિ નો પ્રતાપ છે, માટે મૂર્તિ ધારવાની વાત શાસ્ત્રમાં બહુ આવે છે. જો ઈચ્છે જોવા અવતારને દસ ચોવીસ અનંત, તો નિરખે સહુને નજરે આવે સુખ અત્યંત. જો અવતારને જોવાને ઈચ્છે બધા અવતાર દેખાય. પર્વતભાઈ અખંડ મૂર્તિ દેખતા એને સંકલ્પ થયો કે નરસિંહ અવતાર કેવો હશે, ત્યાં તો ચોવીસે અવતાર નજર સમક્ષ દેખાણા હતા, ઓ હળ આગતા આગતા. અને પછી પ્રગટ મૂર્તિમાં એ બધા અવતાર લીન થયા હતા. આવો સર્વોપરી પ્રતાપ ભગવાન સ્વામિનારાયણે પર્વતભાઈને બતાવ્યો હતો. એમ એને અંતરે વર્તે સુખ અપાર, તે પ્રતાપ પ્રગટ પ્રભુનો જન જાણે નિર્ધાર. આહા, અખંડ મૂર્તિ દેખાય એના અહીંયામાં સુખ નો તો કોઈ પાર જ ન હોય, અદભુત સુખ હોય. અને એ બધો પ્રતાપ સ્વામિનારાયણ ભગવાનનો છે, મોટો પ્રતાપ મહારાજનો. જીભે કહ્યો ન જાય, અસામર્થ્ય એમાં નથી, જે ધારે તે થાય. લ્યો, જે ધારે તે થાય.
મોટો પ્રતાપ મહારાજનો જીભે કહ્યો ન જાય, અસામર્થ્ય એમાં નથી, જે ધારે તે થાય. જેમ જેને રાખ્યું ઘટે તેને રાખે તે, માટે સુખદ સહુના કહીએ દુખદ કે.
ભગવાન સૌના સુખદ છે.
એમ જાણી જન્મનમાં રાખે વડો વિશ્વાસ, આપે ઔષધ અને સહુ રોગી ને સરખું ઔષધ ન હોય એ, સમાધિ સખા સ્નેહ નો દાસ વિશ્વાસ નો અંગ, વતનવળી ભક્તિ ભજન અભંગ,
ભગવાન સ્વામિનારાયણ નો પ્રતાપ અપાર છે. જેમ ધારે એમ કરવા પોતે સમર્થ છે, પણ જેનું જેમ ભલું હોય એમ એને રાખે છે. કોકને પોતે અખંડ દર્શન આપે છે, કોકને પોતાનો વિશ્વાસ આપે છે, પણ સુખ સરખું છે. ભગવાનનો મહિમા વિચારી કોઈ વિશ્વાસ રાખશે. ભગવાન દયાળુ છે, સૌના સુખદ છે, એને દુખદ કેમ કહેવા. જેનું જેમ ભલું થતું હોય એમ પ્રભુ કરે છે, જેને જેમ રાખ્યું ઘટે એમ રાખે છે. એમ જાણી ભક્તોએ હંમેશા ભગવાનનો વિશ્વાસ રાખવો, ખૂબ વિશ્વાસ રાખવો, પોતાના મનનું ગમતું મેલી પરમાત્માના દાસ થઈ રહેવું. વૈદ જેમ બધાને માટે એક ગોળી નથી રાખતા, જેવો રોગ એવી દવા, એમ ભગવાન પણ જેવો ભગત એવી સ્થિતિ, એવું સુખ, અને એવી રીતે એને એવી જગ્યાએ રાખે છે. માટે સમાધિનું, સખાનું, સ્નેહનું, દાસનું, વિશ્વાસનું, મહાત્મ્યનું જે કોઈ અંગ હોય તે બધા જ અંગ સુખદાયી છે. આનંદમાં રહી પોતાના અંગને રાખી ભક્તો ભજન કરે.
એ સર્વે અંગ શિરોમણિ પામે પદ નિર્વાણ, અધિક ન્યૂન એમાં નહીં સમજી લે તું સુજાન, પ્રભુ મળ્યા પછી ઓછપન માનવી અંગ, સૌ સ
સરખું પામશે અખંડ સુખ અભંગ સહુ સરખું પામશે અખંડ સુખ અભંગ અખંડ સુખ અભંગ
અદ્ભુત વાત કરી માટે બધા અંગ ઉત્તમ છે જેને જે અંગ હોય તે અંગમાં રહીને ભજન કરજો ભગવાન બધાયને મહાન સુખ એક સરખું જ આપવાના છે માટે મનમાં ઓછપ ન માનશો એમ વાત કરી અદ્ભુત વાત છે શિષ્ય જે જે તે પૂછ્યું તે કહ્યું કરી વિસ્તાર હજી હોય કઈ પૂછવું તો પૂછ સુખે કરી પ્યાર આહા પૂછ કરી બહુ પ્યાર શંકા તજીને શિષ્ય સુખે મકર સંકોચ લગાર કરજે પ્રશ્ન પ્રગળ થઈ ડાયો થઈને જે પૂછવું પૂછ ઇતિ શ્રી હૃદય પ્રકાશ મધ્યે સદગુરુ શિષ્ય સંવાદે ત્રયોદશ પ્રસંગ 13મો પ્રસંગ પૂરો થયો અહીંયા કથાને આપણે વિરામ આપશું.